स्वामी, अपना जो स्वामी वो सबका स्वामी, प्रभु अंतर्यामी अपना ही स्वामी, अपना जो स्वामी वो सबका स्वामी, तेरी प्रभुता का बखान गुरुदेव कहान, गुरुदेव महान, गुरुदेव कहान, गुरुदेव महान, गुरुदेव कहान, गुरुदेव महान।
બહુ જ સરસ ગુરુદેવે બધું જ બતાવેલું આપણે આવી ગયું ભક્તિમાં.
હવે નેક્સ્ટ ભક્તિ કરું છું.
હા,
ગુરુદેવ આયે રે બડે હી સૌભાગ સે, ગુંજ ગયા ભારત સારા ઓમકાર નાદ સે, ગુંજ ગયા વિશ્વ સારા ઓમકાર નાદ સે, सुभाचार धर्म बनकर बैठा चुपचाप था, बाल व्रत में ही माना मुक्ति का माप था, सुभाचार धर्म बनकर बैठा चुपचाप था, बाल व्रत में ही माना मुक्ति का माप था, वितराग ज्ञान जागा तेरे प्रताप से, गुंज गया भारत सारा ओंकार नाद से, गुंज गया भारत सारा ओंकार नाद से, करता कर्म की भ्रांति करती अवसान थी, ज्ञाता स्वभाव से ही दुनिया अनजान थी, करता कर्म की भ्रांति करती अवसान थी, ज्ञाता स्वभाव से हो दुनिया अनजान थी, चेतन है जानन हारा बतलाया शान से, गुंज गया भारत सारा ओंकार नाद से, गुंज गया भारत सारा ओंकार नाद से, लाए थे सम्यक गुरुवर सीमंदर देशना, चेतन रस जरती वाणी हरती भव वेदना, लाए ते सम्यक गुरुवर सीमंदर देशना, चेतन रस जरती वाणी हरती भव वेदना, महाशक्तिशाली आत्म दर्शाते चाव से, गुंज गया भारत सारा ओंकार नाद से, गुंज गया भारत सारा ओंकार नाद से, करुणा का सागर गुरुवर अंतर में डोलता, समझो समझो रे भाई जीवन अनमोल सा, करुणा का सागर गुरुवर अंतर में डोलता, समझो समझो रे भाई जीवन अनमोल सा, रत्नाकर दाता तेरा आत्म भगवान रे, गुंज गया भारत सारा ओंकार नाद से, गुंज गया भारत सारा ओंकार नाद से, वाणी में श्रुत की लगी समता रस गोलती, कुंद कुंद अमृत चंद्र के हृदय को खोलती, वाणी
આજે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની 124મી જન્મ જયંતી મનાવી રહ્યા છે, તો આજે આપણે સૌથી પહેલા ગુરુદેવનું પ્રવચન સાંભળશું. ગુરુદેવનું પ્રવચન શ્રીમદના બોધવચન ઉપર છે અને એનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન, વર્ડ ટુ વર્ડ લખેલું છે, તો તે પ્રવચન લખેલું છે. તો તે જે આજે જે નવા જોઈન થયા હોય તો ગો ટુ atmadharam.com અને ત્યાંથી પ્રવચન નવનીત પાર્ટ 1 ફાઇન્ડ કરી લ્યો. અને તેમાં પ્રવચન નંબર છે 29/1/1978 અને બુક પેજ છે 99 એની બોટમમાં છે અને PDF પેજ છે 110. અને આજે આપણે 7-10 બોલનો સ્વાધ્યાય કરશું. આપણી સાથે આજે સુનિલભાઈ ફ્રોમ રાજકોટ પણ છે. સુનિલભાઈ, જય જિનેન્દ્ર.
એક મિનિટ, ભાનુબેન આપને હે ને ઉનકો મ્યુટ કર દિયા હે, ઇનકો કુશલ જૈન સુનિલ જૈન કો, તો પ્લીઝ ઉનકો અનમ્યુટ કર દીજિયે.
હા અંકિત, જય જિનેન્દ્ર. સુનિલભાઈ, તો કુશલભાઈ, હા અભી એક દૂસરી અનાઉન્સમેન્ટ હૈ કે અભી દો હફતે હમારે મોના કે સેશન્સ નહીં રહેંગે. 18th એન્ડ 25th મે કો, 18th મે કો ફ્લોરિડા મેં ટેમ્પા મેં શિબિર લગા હૈ રાજુભાઈ કા, તો ઉનો કા કોન્ફરન્સ નંબર હૈ 1530-881-1300, એક્સેસ કોડ 4598-28#. યે સારા ઇન્ફોર્મેશન વૈસે તો હમારે વેબસાઇટ પર લગાયા હૈ jainism.us, સો વાપસ આપ સબ ચેક કર સકતે હૈ. ઓર 24th-27th જો એન્યુઅલ હર સાલ ગુરુદેવ કી જન્મ જયંતી કી શિબિર હોતી હૈ, વો ફોર્ટ વોશિંગ્ટન પેન્સિલવેનિયા મેં હૈ, તો વો ઉસકા ઇન્ફોર્મેશન ભી વેબસાઇટ પર લગાયા હુઆ હૈ, www.jainism.us. અભી હમ ગુરુદેવ કા માંગલિક ઓર ઉનો કા પ્રવચન સુનેંગે. અંકિત
ભાનુબેન, હવે અનમ્યુટ કર દિયા ને આપને?
ઠીક હૈ, અનમ્યુટ હો ગયા હૈ. અબ ચેક. ઓકે,
ભાવ चत्वारि मङ्गलम् अर्यन्तामङ्गलम् सिद्धामङ्गलम् साहुमङ्गलम् केवली पनस्तु धमोमङ्गलम् चत्वारि लघुतमा अर्हन्ता लघुतमा सिद्धा लघुतमा साहु लघुतमा केवली पनस्तु धमो लघुतमा चत्वारि शरणं पूजामि अर्हन्ता शरणं पूजामि सिद्धाशरणं पूजामि साहुशरणं पूजामि केवली पनस्तु धमो शरणं पूजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भव सागर से तरे से सकल कर्म नवाणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरिने जे गुण गाय ते जीव तरिने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फल दाता
अभी संवत 2504 पौष वद छठ रविवार तारीख 29 एक 78 ना दिने पूज्य श्री कांजी स्वामी नो श्रीमद् राजचंद्र ना स्वद्रव्य परद्रव्य 10 बोल माथी बोल 7 થી 10 ઉપર સ્વર્ણ પરિમા પ્રવચન
नमो नोये सौ हरिहंताणम नमो नोये सौ सिदानम नमो नोये सौ आहिरियान नमो नोये सौ जयानम नमो नोये सौ त्रिकालवर्ति श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंदारी उजेन्द्र मोक्ष मंगलम नमः समझ स्वागत સ્વદ્રવની રક્ષતા ઉપર લક્ષ રાખો. પેલું એનો ધ્યાનમાં આવવું જોઈએ ને. જ્ઞાનમાં સ્વદ્રવ્ય એટલે શું કે પર્યાય અને રાગથી પણ ભિન્ન છે. પરિપૂર્ણ અનંત ગુણનો સમુદાય રૂપ પિંડ છે જે ત્રિકાળ એક રૂપ છે ધ્રુવ છે એને અહીંયા સ્વદ્રવ કહેવામાં આવ્યું છે. એ સ્વદ્રવની રક્ષતા રાખવાના કર્મ પણ રક્ષક પણ રાખવા પણ સ્વદ્રવ નું રાખવા પણ ઉપર લક્ષ રાખો. પરદ્રવ નું રાખવા પણ તે રાખી શકે છે કે કઈ છે નહીં. હા એ પછી કે છે પહેલી તો અસ્થિથી વાત થાય કરે છે. સ્વદ્રવ ની રક્ષતા ઉપર પરની રક્ષતા ઉપર લક્ષ તો અનંતવાર કર્યું. પરની દયા પાળવાનું મને આદિ શાસ્ત્ર ભણતર પણ અનંતવાર કર્યા. પર ઉપર લક્ષ રાખી પરનું લક્ષ રાખીને પણ સ્વદ્રવ્ય જે છે એની રક્ષતા રાખવા પણ આપણું એક સેકન્ડ પણ કર્યું નથી. સર્વશાસ્ત્રનું ભણતરનું અને બધા પરિણામ ગમે તેટલા અશુભ શુભ, પણ એની અંદર ગ્રહણ કરવું તો સ્વદ્રવ્ય છે, એ સાર છે. સમજાય છે કઈ? સ્વદ્રવ્ય જે વસ્તુ અંદર જોકે નિયમ સારમાં તો પર્યાય ને પણ પરદ્રવ કહ્યું છે. 38મી ગાથા હવે આના પછી કે લેવી ભાઈ એમ કે જીતુભાઈ કે 38 ગાથા એની ઊંચી છે ને. હા વસ્તુ છે અંદર ધ્રુવ જે ધ્યાનના ધ્યેય માટે વર્તમાન પર્યાયના ધ્યાનમાં ધ્યેય માટે રહેલી ચિત્રકાવ એ સ્વદ્ર એની રક્ષતા એટલે રાખવા પણારૂપ છે ને. રક્ષતા રાખવા પણારૂપ ઉપર લખો એ અસ્થિથી વાત કરી, હવે નાસ્તિથી વાત કરે છે. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો જો પેલામાં ત્વરાથી હતું, પેલા બોલમાં ત્વરાથી નહોતું, 2, 3, 4, 5માં ત્વરાથી હતું, 6માં નહોતું. હા 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 હું નહોતું. હા હા 8માં પરદ્રવ્યની ધારકતા ત્વરાથી થયો. લાખ વાતની વાત જેને 8 વર્ષે કેવલ જ્ઞાન થાય છે. 8 વર્ષનો બાળક કહેવાય, પણ જેણે સ્વદ્રવ્યની રક્ષતા ઉપર દ્રષ્ટિ આપી અને પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજી, અહીં તો પરદેવ શબ્દે દયા દાન વ્રત ભક્તિ પૂજા એ ભાવ પરદેવ છે. એ પરદેવની ધારકતા ધારવા પણ પરદેવનું જ્ઞાન પરદ્રવ્ય માટે કરવાનું નથી. પરદ્રવ્યનું જ્ઞાન એ સ્વદ્રવ્યમાં નથી, એ માટે જ્ઞાન કરવાનું છે. સમજાય છે કઈ? આવી જાય છે છતાં પરદ્રવ્યનું જ્ઞાન કરવામાં આવે છે. યોગીન્દ્રદેવમાં દોહમાં આવે છે, પ્રયત્નથી છદ્રવ્યનું કરવું આવે છે ને, યોગીન્દ્રના દોહમાં આવે છે, છદ્રવ્યનો પ્રયત્નથી જ્ઞાન કરવું એમ આવે છે ને શ્લોકમાં. છદ્રવ્ય યોગીન્દ્રની છે ને આવે, પણ એનો હેતુ પરદ્રવ્ય આ છે, એ મારા દ્રવ્યમાં નથી, એ માટે એનું જ્ઞાન કરવા માટે છે. હા હા છે, એ શ્લોક છે ને યોગીન્દ્રજીમાં છે. સજાય ચાલે છે ને, સજાય એમાં છે, પ્રયત્નથી સદ્રવ્યને પ્રયત્નથી જાણો, પણ જાણવાનો હેતુ ફળ શું કે સ્વદ્રવ્યમાં એ પરદ્રવ્ય નથી માટે તેનો લત છોડવા જેવું છે. જાણું કઈ? એ પરદ્રવ્યની રક્ષતા છે, ધારકતા છે ને, પરદ્રવ્યની ધારકતા, પરદ્રવ્યનું ધારવા પણ, ધારવાનું કર્મો અને ધારવા પણ, પરદ્રવ્યનું ધારવા પણ તેનું લક્ષ છોડવા કે છે. ત્વરાથી પરદ્રવ્યને ધારકતા ત્વરાથી તજો છે. 17 વર્ષની ઉંમરે આવું કહી નું છું.
છે પણ એને તો જો છે તો ખરી ને છે એને તો જો કહ્યું ને પરદ્રવ્ય ની ધારકતા ધારવા પણ ત્વરાથી તો જો વ્યવહાર રત્નત્રયમાં રાગ આદિ આવે છે દેવ ગુરુ ધર્મ ની શ્રદ્ધા આદિ ભક્તિ આદિ રાગ આવે છે પણ કે છે કે પરદ્રવ્ય ની ધારકતા ત્વરાથી તો જો ભગવાન આત્મામાં લક્ષ આપો અરે જીવ ને કઠણ પડે માણસ ને પણ બાપુ કહો સત છે સત છે સર્વત્ર છે સરળ છે છે તેને પામવું એમાં કઠણ છું પણ પ્રયાસ કર્યો નથી એને હા હા મૂળ વાત ચીજ છે એનું ખબર ન મળે ને એ વિના બધા કરો સામાયિક ને પોઆ ને પડીક બનાવશે એના પણ તેરા હતા એ બધા વિકલ્પો છે હા હા એ પરદ્રવ્યનું ધારવાપણું હા હા પેલા તો કહ્યું હતું ને સ્વદ્રવ્યનું ધારક ત્વરાથી થાવ સ્વદ્રવ્યનું ધારક ત્વરાથી થાવ એની અમે પરદ્રવ્યની ધારકતા ત્વરાથી થજો કેમ કે ભગવાન આત્માનું જ્ઞાન કર્યા વિના જન્મ મરણનો અંત આવે એવા નથી કઈ લાખ ક્રિયાકાંડ કરે એ બધી વ્યવહાર આવે પૂર્ણ ન હોય ત્યાં આવે પણ છે એ બંધનું કારણ હા હા તો કે છે પરનું દ્રવ્યનું આવે ખરો ભાવ પણ તે પરદ્રવ્યનું ધારવા પણ ત્વરાથી જલ્દી છોડો એ પરદ્રવ્યને મગજમાં જ્ઞાનમાં ઘણી વાર ન રાખો હા સમાધિ શતકમાં તો આવે છે ને એક શ્લોક આવે છે કે આત્માના કાર્ય સિવાય પર કાર્યનું લક્ષ આવે એને જલ્દી છોડો સમાધિ શતકમાં આવે છે આત્મ કાર્ય પર કાર્ય આત્મા સિવાય પરનું કાર્ય ન છોડી દો એને સ્મરણ ન કરો મેં આમ કીધું છું મેં આમ કીધું છું ને એ બધા વિકલ્પોને બહુ યાદ ન કરો એમ આવે સમાધિ સત્સંગમાં એ શ્લોક આવે છે ભાઈ એને મોઢે હતો એ કહેતા પોપટભાઈ નહીં અજવાણવાળા એ બોલતા બહુ અજવાણવાળા પોપટભાઈ હા આત્માના સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર એ કાર્ય સિવાય બીજા કાર્યને અવકાશ ન આપો સ્વદ્રવ્યની ધારકતા ત્વરાથી કરો અને પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો આમે આમે બે વાત છે દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ આ કરું કામ ભાઈ ભાવ આવે પણ એને ત્વજાથી છોડો તજો એમ કીધું તજો ત્વરાથી તજો બે ના શબ્દ સત્તા છે ને ધારકતા ત્વરાથી તજો ત્રણ તત્તા હા ભગવાન આનંદ નો નાદ પ્રભુ એને ગ્રહણ કરવા એમાં ઠરવા એમાં રમવા હા કરવાનું તો આ છે બાકી તો બધું છે એ છે લોકોને આકરો લાગે છે કે વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો ને તમારું એકાંત છે એમ કે છે સમ્યક એકાંત જ છે આ પરદ્રવ્યમાં વ્યવહાર આવી ગયો પરદ્રવ્યની ધારકતા
વ્યવહાર નો વિકલ્પ એ પરદેવ છે. હા, કેવો વ્યવહાર? ધંધાના વ્યવહાર ની વાત નહી, ધંધાનો એ તો પાપ વ્યવહાર છે. પણ અહિયાં તો પુણ્ય વ્યવહાર જે શુભ ભાવ એ પણ સ્વદ્રવ થી વિરુદ્ધ છે, તેથી પરદ્રવ ની રક્ષા પણ ત્વરાથી થજો, ત્યાં તમારું કલ્યાણ છે, બાકી કલ્યાણ નથી. આ હા, ખરેખર તો પરનો સંગ અસંગ નહીં, પરના સંગ ચાહે તો દેવગુરુ નો સંગ, એનો પણ વિકલ્પ ઉઠે છે. હા હા, આવી વાત ચાહે ને સાંભળવા મળે નહી બાપુ, રખડી મરી ગયા. કોઈક હમણાં કોઈ આગ્યા તો કોઈ 35 વર્ષ નું કોમ કીધું, ભાઈએ કીધું હતું, જીતુભાઈ કીધું ને, 35 વર્ષ નું, 2-3 વર્ષ નું પરિણિત કોમ કોમ
કીધું,
મુંબઈ. હા, એના મામા માંથી, એના મામા માંથી 35 વર્ષ નું, 2-3 વર્ષ નું પરિણિત. મારું માથું દુખે છે એટલું કહ્યું. પછી તરત 35 વર્ષનું એમના મોસાવમાં, એનો મોસાવ ગ્રસ છે ને, ઘણા લાખોપતિ છે, એના મામા ઘણા લાખોપતિ છે બધા, એમાંથી આ કુટુંબમાંથી કહો. અરે હજી તો કંઈક કરશું ને કરશું ને, આ કરશું ને આ કરશું, ત્યાં જિંદગી ખલાસ થઈ જાય પ્રભુ. ત્યારે તને અનુભવવાનો કાળ ક્યારે આવે છે? જે સ્વદ્રવથી શ્રેષ્ઠ અને ઊંચી છે અને એની જ પ્રતીતિ પ્રથમ દ્રષ્ટિ ક્યાં મૂકવાની છે એવો નિર્ણય વિના પરદ્રવથી તજા શી રીતે તજાઈ? ધંધા વેપાર ની તો એક વાત રહી, એ તો પાપ છે, એને તો છોડ નિવૃત્તિ. હા, પણ પરદ્રવ્ય ને આ રાગ દેવગુરુ ની ભક્તિ, ભગવાન એમ કે અમે પરદ્રવ્ય છીએ તારી અપેક્ષા. હા હા, તો ભગવાન ની વાણીમાં એમ આવે કે પરદ્રવ્ય ની ધારકતા જલ્દી તજો, અમારી સામું જોવું જલ્દી તજો. હા, જુઓ આ વાણી. ભાઈ અત્યારે તો ગડબડ બહુ થઈ ગઈ છે, સાચા ને ખોટું ઠરાવે, ખોટા ને સાચું ઠરાવે. બાપુ છે સાચું તો સચ છે તે રહેશે, અને એ કઈ નવું નથી બાપુ. ભાઈ એ વ્યવહાર ની ધારકતા પરદ્રવ્ય નો અર્થ વ્યવહાર કર્યો, વ્યવહાર એ પરદ્રવ્ય છે. એને જલ્દી થી તજો. પરદ્રવ્ય ની રમણતા ત્વરા થી તજો. પેલી ધારકતા હતી ધારવું, રાખા આમ છે તેમ છે ને એવું કહ્યું. હવે પરદ્રવ્ય રાગમાં રમણતા. જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન આત્મા, એમાં જે કઈ વિકલ્પ ઉઠે છે એ પરદ્રવ્ય છે, તેમાં રમણતા. એ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. એ પેલા આવી ગયું છે સ્વદ્રવ્યની છે ને રમક, 5મો ભોગ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થયો. આ એક પરદ્રવ્યની રમણતા તજો, દાસીથી વાત કરી છે. આ તો શાંતિનો માર્ગ છે ધ્રુવ. એ કોઈ ક્રિયાકાંડ થી દયા ને વ્રત ને ભક્તિ ને તપ ને અપવાસ ને એનાથી આ કોઈ, એ તો બધો વિકલ્પ છે ને, એ તો પરદ્રવ્ય છે. અરે હા, બોલવા કીધી મળે અને મનુષ્યનું ચાલ્યું જાય છે, મૃત્યુની સમીપે એ બધા સમય જાય છે, કારણ કે મૃત્યુનો સમય નક્કી છે, કેવળ જ્ઞાનમાં નક્કી છે ને એની આયુષની સ્થિતિમાં નક્કી છે અને એના જીવની યુગતા એ રહેવાને માટે નક્કી છે. શું કઈ ત્રણ કહ્યું? એ જીવને શરીરમાં રહેવાની યોગ્યતાનો કાળ નજીક છે, એ તો નક્કી છે. તેમ આયુષ્ય સ્થિતિ એ તો નિમિત્ત રૂપે છે, આયુષ પ્રમાણે રહેવું એ તો નિમિત્તથી છે, પણ પોતાની યોગ્યતા તે કાળે તે તો રહેવાનું તે નક્કી છે.
બરાબર.
એ સમય પૂરો થઈ દેહ છૂટી જશે ફરાક દઈને. હા, એટલે કે પોતાની સિવાય. હા 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 હા. કેવળ જ્ઞાની એ ભાણ્યું છે કે આ સમય દેહ છૂટવાનો આ ક્ષેત્રે આ સંયોગ એ રીતે કા થશે. માટે કે છે કે પરદ્રવ્યની રમણતા છોડને પ્રભુ. હા, તું સદ્રવ્યની રમણતા કરવામાં પરદ્રવ્યની રમણતા છોડવી પડશે. એ પણ એક નાસ્તિથી કથન સમજાવવા કર્યું છે. ખરેખર તો સૌંદર્યમાં જયારે રમે છે ત્યારે પરદ્રવ્ય છૂટી જાય છે, પણ સમજાવવું હોય ત્યારે કેમ સમજાવે? સમજાય છે કાંઈ? ટૂંકામાં ન સમજાય તેનો વિસ્તાર કરીને સમજાવે કે એમાં તો સ્વચૈતન મૂર્તિ જ્ઞાન ને આનંદ નો ધામ ધ્રુવ ધામ, તેમાં રમણતા ત્વરાથી કરો અને એનાથી વિરુદ્ધ રાગ આદિ એ પરદ્રવ્યને ત્વરાથી તજો. હા હા હા, બોલે એ શુલક હતા ને એને કહ્યું છું. અહીં આવતા બિચારા બુદ્ધિ થોડી હતી પણ પ્રેમ બહુ હતો. અહીં એક શુલક હતા, શું નામ? આદિસાગર. પ્રેમ બહુ હતો બિચારા. પછી એટલું કહેતા ભાઈ મહારાજ બધું કહે છે એનો આટલું પરથી ખર્ચ સોમાં વર્ષ એટલું બસ એટલું ટૂંકું ટસ આટલું કહેતા. શું પરથી ખસ્યા પરથી રાગ આદિ થી ખસ સ્વચૈતનના આનંદમાં વર્ષ એટલું બસ એટલું કુટસ. હા, એનો બધો વિસ્તાર છે. પણ આ બહારની મોહ ચાવ મારી નાખી મારે. હા, શું કરવા? દીકરા બાવા સરખાનો લાવે તો દુકાને બેવું પડે, દુકાનો ચલાવવી પડે, છોકરાને પોતાનો અનુભવ એ કેમ દેવો પડે છોકરાઓને? બહુ પાપ કર્યા હોય અનુભવ કર્યો હોય ને શીખવા આટું એને કહેજો. હું દુકાને આમ આમ કરું એનું આમ કરું એનું આમ કરું. હા હા હા, અહીંથી કે નવરો થતો નથી એને હજી દયા નામને વિકલ્પથી નવરો થયો. હા 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 હા, ચૌદ બ્રહ્માંડમાં એક સોંદર્ય હોય તો તું એ સિવાય રાગ થી માંડીને બધું પદ. હા હા, એ પરદ્રવ નું લક્ષ છોડી તો પેલું કઈ તું છે ને? ત્યાં કઈ હતું સ્વદ્રવ ના રક્ષકતા ઉપર લક્ષ રાખો. ત્યાં લક્ષ રાખો એમ કેમ? તેમ પર નું લક્ષ છોડો એનો સારી. સ્વદ્રવ ની રક્ષકતા ઉપર લક્ષ રાખો. ધ્યાનમાં ધ્યેય સ્વરૂપને બનાવે અને એ સિવાય પરદ્રવ્યનો વ્યવહાર આદિ લોકોને આકડું પડે છે. વ્યવહારથી પણ ન થાય આ દયાદાન વ્રતમ કરી આપવું એ તો પરદ્રવ્ય છે ભાઈ. આય તો ત્યાં સુધી કહ્યું નિયમસારમાં કે ક્ષાય સંકેત થાય અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય સાચી થાય એ પણ અમે પરદ્રવ્ય કહીએ છીએ ને. હા હા હા, કેમ કે જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આનંદની ને શાંતિની વૃદ્ધિ નથી, શુદ્ધિની વૃદ્ધિ થતી નથી, એમ પર્યાયને લક્ષે શુદ્ધિની વૃદ્ધિ થતી નથી, માટે તે નિર્મળ પર્યાયને પણ અમે પરદ્રવ્ય કહીએ છીએ. હા હા, સમજાણું કાંઈ? આવી વાત છે. લોકોને બે નહી વિચાર, સાધારણ માણસને પંડિતોનો વિરોધ કરે, એને આત્મા અંદર શું છે, એના પથ ક્યાંથી ખસું. અને ખસીને જવું ક્યાં, એ ચીજનું માધ્યમ આવ્યા વિના જાય ક્યાં, અને રાગનું માધ્યમ છૂટ્યા વિના છોડે ક્યાં. વ્યવહાર રત્નત્રયનો પણ માધ્યમ રહે જ્યાં સુધી, કે એ છે તો આ થાય છે, છે તો આ થાય છે. હા હા, સત્સંગનો ભાર આપ્યો છે મને, પણ સરવાળે એમ કીધું કે સત્સંગ એટલે શું. સત્સંગ એટલે સત્સંગ તું. આ પ્રસંગ એની વાત કરીએ છીએ ભલે, પણ સત ભગવાન આત્મા આનંદનો નાદ પ્રભુ જ્ઞાયક રસથી ભરેલો, જે એનું અસ્તિત્વ પરિપૂર્ણ પ્રભુ છે. હા હા, એની સામે જો ને ન્યા જાને, સમજાણું કાંઈ. એ પરદેવની રમણતા ત્વરાથી તજો. હા હા હા, જ્ઞાનીને પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન હોય ત્યારે રાગની ભાવ આવે, પણ અહીં કહે છે કે એની રમણતા ત્વરાથી તજે પ્રભુ, એ બંધનું કારણ છે. ધર્મીને પણ હજી આસક્તિનો રાગ ભાવ. હા આવે, પણ એ છોડવા જેવું છે ને છોડ, તેની દ્રષ્ટિમાં છોડવા જેવું છે ને સ્વરૂપ આદરવા જેવું છે, નિર્ણય કરી પછી પરદ્રવ્યને છોડ. હા, અને સ્વદ્રવ્યની રમણતા વૃદ્ધિ કરે. હા હા, આમાં તો પંચ મહાભારત ઢીકણું ફીકણું બધું પરદ્રવ્ય માં નાખી દીધું છે. અરે એને નિર્મળ પર્યાય ને પરદ્રવ્ય માં નાખી છે, શુદ્ધ ભાવ અધિકાર. એ શુદ્ધ ભાવ કહો, એ પર્યાય ની વાત નથી. શુદ્ધ ભાવ અધિકાર જે હિંસા નો છે આડત્રીગા થતી, એ શુદ્ધ ભાવ પર્યાય ની વાત નથી, એ શુદ્ધ ભાવ ટીકા ની વાત છે. હા હા, સમજાણું કઈ. શુદ્ધ ભાવ એટલે ટીકાળી સ્વદ્રવી શુદ્ધ ભાવ ત્યાં કયો છે, શુદ્ધ ઉપયોગ ને ત્યાં શુદ્ધ ભાવ કયો નથી. અધિકાર છે ને નિયમ, એ શુદ્ધ એટલે ટીકાળી જ્ઞાય પવિત્ર પિંડ પ્રભુ સ્વદ્રવ્ય, તે સ્વદ્રવ્ય છે. અને એ સિવાયની નિર્મળ પર્યાયમાં એને પણ અમે પરદ્રવ્ય કહીએ છીએ. આ એ પરદ્રવ્યની રમણતા પર્યાયમાં એકાગ્રતા એ પણ છોડ કે છે. સમજાણું કઈ. આવો માર્ગ સાંભળ્યો ન હોય ને એવું લાગે, અને આગ્રહ પૂર્વના પતિ રહે ને એવું લાગે. આ છે હું મારે આ જૈન ધર્મ છે, આવો વ્રત પાળવા, ભક્તિ કરવી, પૂજા કરવી, દાન કરવું છે, કઈ વાતું. આ તો વાતું કરવી, આ તો હે ભગવાન સાંભળ ને પ્રભુ, વાત તો વાતમાં રહેશે, પ્રભુ પ્રભુમાં રહેશે. એ વાતે વડા થયું નથી. અહીં તો કે છે કે પરદ્રવ્યને ત્વરાથી તજો, પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. ક્યારે થાય ત્વરાથી તજો? સ્વદ્રવ્યમાં પુરુષાર્થનું જોર અંદર જતા સ્વદ્રવ્યની રમણતા વધતા પરદ્રવ્યની રમણતા તજી જાય છે, છૂટી જાય છે. પણ પુરુષાર્થી સમજાવો તો એ સમજાવે ને. હા હા, ભાઈ હવે મારું આવો આખું જી કરવું, ધંધા કરવા કે મારે બાયડી છોકરાને નભાવવા, પહેણા એને રાખવા, કે શું કરવું. નાખી નાખી દો, ક્યાં હતા બાપુ તારે? હે એને છોડવા માં રાખો, યાદ છે પ્રભુજી રમણતા ચોરાથી થજો. ભારે કામ બાપુ, આ ક્ષણભરમાં આયુષ પૂર્ણ થઈ જાય છું ને. હા, 35 વર્ષનો જુવાન, 2-3 વર્ષનો પ્રણેતર. બપોરે વાત કરી ભાઈ અજીતભાઈ મોવાળના કુટુંબમાંથી, કે આમ માથું દુઃખે બધે શું કહ્યું. ભૂળભાઈ તો હજી વિચારી કર્યો પેલો, કે શું ખામી હતું. પછી એકદમ દુખાવો પડ્યો, જાન થોડું વિચાર. અને કંઈક માથામાં દુખાવો ઉપડ્યો કે બંધ થઈ ગયો. થઈ ગયો ત્રણે લોકોનો નાથ પ્રભુ ત્યાં. આ દેહની સ્થિતિ પૂરી થઈ, ચાલ્યો ગયો એકલો. કોઈ રજકણ હારી નહીં આવ્યું. કર્મના રજકણ પણ કર્મને કારણે હારી આવે છે, આત્માને કારણે નહીં. હા, એ કે છે કે પરદ્રવ્યને ત્વરાથી છોડ, રમણતા હારી. ચાય તો ભગવાનની ભક્તિનો રાગ પણ પરદ્રવ્ય છે. હા હા હા, આવે પણ એ તરીકે તેને જાણે, અને સ્વદ્રવ્યને ઉપાધિ તરીકે તેને જ્ઞેય જાણે. જ્ઞેય તો બે જ્ઞેય છે, પણ બે જ્ઞેયમાં એક ઉપાધિ જ્ઞેય છે અને એક હે જ્ઞેય છે. હા હા, એ જ્ઞેયની વાત છોડે મન કે છે, સમજાણું કે. હા, પરદ્રવ્યની રમણતા ત્વરાથી તો જો. હા હા, છેલ્લો મુહૂર્ત પછી સરવાળો છે 11મો મુહૂર્ત દર્શનો. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો, અને 6મો મુહૂર્ત તો સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ. 6ઠા મુહૂર્ત હા 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 હા, 17 વર્ષની ઉંમરે દેહની કેટલો સૂક્ષ્મ છે, થોડી ભાષામાં કેટલું સમાડી દીધું છે. જે કહેવા માગે છે એ ભાષા બહુ થોડી, ભાવ ઘણો. જાણું કે લોકોને બાયનો ત્યાગ, સ્ત્રીને કુટુંબને હોય ને તો ત્યાગ માને છે, પણ ખરેખર તો રાગનો ત્યાગ ને મિથ્યાત્વનો ત્યાગ એ ત્યાગ છે. પરદાનું કીધું ને, હાજી રાગનો ત્યાગ ને મિથ્યાત્વનો ત્યાગ એ વાસ્તવિક ત્યાગ છે. અને એ ત્યાગ ક્યારે થાય, કે સ્વદ્રવ્યનું ગ્રહણ કરીને સ્વદ્રવ્યમાં રમે ત્યારે પરદ્રવ્યનો ત્યાગ થાય. અહીં તો બહારથી બાયડી છોકરા દુકાનને ધંધો છોડે એટલે જાણે કહો હું ત્યાગી થઈ ગયા. એ ત્યાગી બાપુ મૂળમાં તો મિથ્યા પરદ્રવ્ય, જે મિથ્યા શ્રદ્ધા છે એ ખરેખર પરદ્રવ્ય છે. કારણ કે સાચી શ્રદ્ધા એ નથી, વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન છે એ વસ્તુની સ્વદ્રવ્યની પ્રતીતિ તો નથી. એ મિથ્યા શ્રદ્ધા તો પરદ્રવ્યની, માં રાગ ને પુણ્ય હું તો એ પ્રતીતિ મિથ્યા છે. તો એ મિથ્યાનો ત્યાગ થયા વિના સ્વનું ગ્રહણ નહીં થાય, અને સ્વના ગ્રહણ વિના મિથ્યાનો ત્યાગ નહીં થાય. તો પહેલો ત્યાગ તો એ છે. હવે એ ત્યાગ થયા વિના અવ્રતનો ત્યાગ ને બીજા પરમાત્મા કૃષ્ણનો ત્યાગ ને બહારનો ત્યાગ આવ્યો ક્યાંથી? સમજાણું કાંઈ આકરું છે ભાઈ. મારક વિતરાગ ત્રિલોકના તીર્થંકર દેવ. હા, ભગવાનના વચનો છે. એ શ્રીમદે કંઈ ઘરનું કહ્યું નથી, વસ્તુનું સ્વરૂપ છે, શાસ્ત્રમાં છે. એમણે નાની ઉંમરમાંથી સૂક્ષ્મમાંથી કહ્યું કે પરની રમણતા, એમાં એ પોતે દેવગુરુ શાસ્ત્રની તરફનું લક્ષ્ય પણ પરની રમણતા થઈ. સત્સંગનો થાક્યો છે પછી, પણ અહીં તો નખર પછી કઈ સત્સંગમાં પણ છે. એનો સાર એવો કયો છે કે એ પુરુષને ઓળખ અને એની આજ્ઞાને આરાધન,
તો એની આજ્ઞા ઈ સોદરી માં આપવું એ આજ્ઞા છે. સમજાણું કાંઈ તમે લોકો એમ સમજાય બોલી આજ્ઞા ઈ કે છે એમાં કે છે ભાષામાં, પણ એની આજ્ઞા જ્ઞાની ની આજ્ઞા સ્વદ્રવ નો આશ્રય લેન પરદ્રવ નો છોડ એ જ્ઞાની ની આજ્ઞા છે. અનંત તીર્થંકરો અનંત કેવળિયો અનંત સંતો મુનિયો આ એક અવાજે કહે છે કે છે કઈ ગયા ને કે છે. કે તારો સ્વરૂપ જે ભગવાન પૂર્ણાનંદ સ્વદર તેને ગ્રહ ને એને ગ્રાહક થાને એનો ઘરાક થાને રાગ નો ઘરાક છોડી દે પરદેવ નો રાગ. લખાણ માં ક્યાંય એવું નહીં આવે કે ભાઈ આવું નિશ્ચય થાય એને હજી રાગ હોય છે વ્યવહાર હોય છે, પણ હોય છે માટી વ્યવહાર આશ્ચર્ય કરવા લાયક છે કે આત્માને લાભદાયક છે એમ નથી. અને એમ આવે અશુભ વંચનાર્થમ અથવા અસ્થાન થી રાગ ને છોડવા માટે શુભ ભાવ એવો આવે છે પંચાસી કાય. અસ્થાન થી અથવા અશુભ ની વંચનાર્થ શુભ ભાવ હોય, પણ હોય માટે એ ધર્મ છે અને એ સ્વભાવ નું સાધન છે અને એના વેળે સ્વભાવ પ્રાપ્ત થાય એમ નથી. તેથી કહ્યું અહીંયા પરદ્રવ્ય ની ગ્રાહકતા છે, પરદ્રવ્ય નું ગ્રહણ કરવું પડેથી કહ્યો. જેને તૃષા લાગી હોય બરાબર ગળું સુકાતું હોય અને એને જયારે મોસંબી મળે એ ઘટા ઘટક ઉતારે તૃષા લાગી હોય ગળું સુકાતું હોય એમ પ્રભુ તું એક વાર પરદ્રવ્ય ની ગ્રાહકતા છોડ તૃષા ચૈતન્ય ની તૃષા લાગી હોય તો ભગવાન અતિન્દ્રિય આનંદ નો નાદ પ્રભુ છે એની તને જો ભાવના થઈ હોય તો આ પરભાવ ની ગ્રાહકતા છોડી દે. ત્યારે એમ કે છે કે પણ એ સ્વભાવ તો છૂટે છે ક્યાંય આગળ જતા, એ પ્રશ્ન સુધી વાત, પણ દ્રષ્ટિમાંથી તો છોડ. પહેલી ચોથી ભૂમિકામાં સમ્યક દર્શનમાં ચાહે તો દેવગુરુના સંઘનો પરિચય હોય વાણી સાંભળવાનો પરિચય હોય પણ એ શાસ્ત્રની તરફ બુદ્ધિ જાય છે તેને તો પદ્મનંદીમાં વ્યભિચારી નીકળી છે. સ્વદ્રવ્ય ને છોડીને પરદ્રવ્ય માં લખ જાય છે એ રાગ ને વ્યભિચાર કહ્યો છે. અને શાસ્ત્ર નો અભ્યાસ કરવો એમ પણ કહ્યું પાછળ ભવતમ સારું એ સ્વલક્ષ રાખીને તેનો અભ્યાસ કર, પણ વિકલ્પ છે એ તો છોડવા જેવું છે. કરવું હવે હું આખો દી મારે આ કરવું નિવૃત્તિ લઈને આ કરી શકાય કે આ છોડવું ફલાણું છોડવું આ ચા ન ખાવું કનમૂળ ન ખાવું ચોવિયાર કરવો, પણ આ કે છે ભાઈ તારી ચોવી એવી ક્રિયાઓ તો અનંતવાર થી ક્રિયા બધા એ તો રાગ ની ક્રિયા છે. એ રાગ ને પણ ત્વરાથી એનો ગ્રાહક ન થા કહેજો ને. પરદ્રવ્ય ની ગ્રાહકતા ત્વરાથી થજો, પરદ્રવ્ય નું પકડ છોડવું દે, પરદ્રવ્ય નો રાગ છે એને છોડી દે. આ બધાનો સાર પછી છેલ્લો શબ્દ છે પરભાવ થી વ્યર્થ થાય એ છેલ્લો સરો આ છે. રાગ આદિ પરભાવ થી વિરક્ત થા, સ્વભાવ માં રક્ત થા, પરભાવ થી વિરક્ત થા. આ ટૂંકા બધું પાછું આવ્યું સમજાણું કે પુનના ભાવ દયાદાન વ્રતના પણ પ્રભાવ છે, પ્રભાવ થી વિરક્ત થા. હવે એ અહીં પ્રભાવ થી આત્માનું કલ્યાણ થાય એમ માને એ માનતા કેદી છોડે અને એ માનતા પણ આત્મા માં બેઠી હતી તો આત્મા થઈ ગયો હોય, એને છોડાય કેમ? આત્મા બે રૂપે થઈ ગયો બરાબર પ્રતીતમાં, એને એને શી રીતે છોડવું? અહીં કે છે પ્રભુ, એક વાત પ્રભાવથી વિરક્ત થા. વિરક્ત થામાં શબ્દ કેમ વિરક્ત મૂક્યો? કે સ્વચૈતન મૂર્તિ શુદ્ધ ચૈતન છે તેમાં રક્ત થા. કેમ કે તે સ્થિતિ થવાનું સ્થાન છે, સમયસામાં આવે છે નિર્ધારધિકારમાં, ખાતાનું સ્થાન છે, બસે ત્રણ ગાથા રહેઠાણ છે. હા હા, જેને રહેવું હોય એનું રહેઠાણ થાની ભગવાન ધ્રુવ છે. હા, પર્યાય રહેઠાણ થા નથી, પર્યાય તો પડતી છે. પરભાવથી વ્યક્ત થાય એ મોટા પુસ્તક છે, એનો બીજું પુસ્તક છે, બીજો એનો 13મી પાને છે, મોટા પુસ્તકમાં બે પાન, બે હમણાં નવા છપાનો છે ને, અને 13મી પાન એનું પાનું છે, નવી પહેલી પ્રતમાં એમાં નથી, તેમ નવા બે છપાના એમાં પહેલામાં નથી, બીજામાં છે. પરભાવ, પરભાવ એનો ચોખ્ખી ભાષામાં કી, એ દયા નાન વ્રત ભક્તિ તપસાનો વિકલ્પ ઉઠે પ્રભાવ છે. શાસ્ત્ર વાંચન નહી પ્રભાવ છે, શ્રવણ કરવામાં વિકલ્પ ઉઠે પણ પ્રભાવ છે. સ્વભાવમાં વ્રત થા, પ્રભાવ થી વિરક્ત થા. લ્યો આ એમ એના બધો શાસ્ત્ર છે, બાર ની ટીકા નો વિસ્તાર બધો આ છે. ભગવાન આત્મા આનંદ કંદ પ્રભુ, એમાં સ્વદ્રવ્યમાં રક્ત થા, રક્ત કહો, રમણતા કહો, ફીરતા કહો, લીનતા કહો, અને પરભાવની રમણતા, લીનતા, એકાગ્રતા, એને વિરક્ત થા. હા હા, આ વિરક્ત, આ વ્રત લીધા માટે વિરક્ત થયો, વ્રત લીધા વીરતી થઈ હવે એને, પણ હજી અંદર રાગ છે, એ પોતાનો માન્યો છે, મેં એનાથી વીરતિ થઈ નથી. સમજાણું કાંઈ? અંદર રાગનો વિકલ્પ ઉઠે છે, એનાથી તો વિરક્ત નથી, તો વિરક્ત ક્યાં આવી ગઈ? વિરક્તિ આવી ક્યાંથી? હા હા, અવૃત્તિ થી એમ કે વિરક્ત નથી, અને વૃત્તિ થી વિરતિ છે, પણ કોણ? જેને રાગ થી વિરક્તિ થઈ છે અંદર માં. હા, પુણ્યને દયાદાન વિકલ્પ થી પણ જેને અંતર માં વિરક્તિ થઈ છે તેને આત્મામાં રક્તિ પણ રક્ત પણ હોય છે, એને વિરક્તિ આગળ વધતા વિશેષ વિરક્તિ થાય, અથિરતાની પણ વિરક્તિ થાય, ત્યારે તેને ચારિત્ર કહેવામાં આવે છે. પણ પહેલેથી જ એની વિરક્તિ દ્રષ્ટિમાં નથી, એને વિરક્તિ થાય, અને વિરક્ત થાય એ હોય શકતો? પરભાવથી વિરક્ત થાય, આ છેલ્લો સરવાળો મૂક્યો છે, સમજાણું? પરભાવમાં તો બધું જે ભાવે તીર્થંગોત્ર બંધાય એ પરભાવ છે. પરભાવથી વિરક્ત થા, અને એમાં આવી ગયો ને પરદ્રવ્યની ધારકતા, રમણતા, ગ્રાહકતા, એમાં એ શુભ ભાવ તીર્થંગોત્ર બાંધે એ ભાવ આવી ગયો છે. એ ભાવને પણ એમાં ગ્રહણ ન કર, રમણ ન કર. હવે જે ભાવે તીર્થંકર પ્રતિ બંધાય એમાં તીર્થંકર થાય, પણ તીર્થંકર થી પ્રકૃતિ થી થાય છે. એ તો સ્વદ્રવ્ય નો આશ્રય લઈ અને કેવળ જ્ઞાન થાય છે ત્યારે તીર્થંકર પ્રકૃતિ ના ઉદય નું ફળ ત્યારે એને આવે, બાર નો સમૌસરણ નહીં, બધી નહીં. તીર્થંકર નો ઉદય 13મી આવે, પહેલે ના આવે. જયારે એ રાગ થી વિરક્ત થાય ને વિતરાગ ને કેવું જ્ઞાન થયું ત્યારે તીર્થંકર નો ઉદય આવ્યો. એને શું કીધું એને સમજાણું કઈ એટલે પરદ્રવ થી વિરક્ત થાય નિવૃત્તિ લે. હા 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 રાગ થી નિવૃત્તિ લે પરદ્રવ. બીજો પરદ્રવ ક્યાં ગ્રહણ ત્યાગ છે? પરદ્રવ નો ગ્રહણ ત્યાગ છે નહીં. પરદ્રવ નો ગ્રહણ ત્યાગ આત્મા છે નહીં. ત્યાગ ઉપાદાન શું નતું શક્તિ. પરનો ત્યાગ ને પરનું ગ્રહણ એનાથી તો ભગવાન શૂન્ય છે. અહીં તો પરભાવ એટલે રાગ જે છે. સમજાણું કઈ એ સ્ત્રી કુટુંબ ને પરિવાર ને ધંધો દુકાન ને એ ગ્રહણ કીધી કે છોડે એને. એને ગ્રહણ કર્યો તો મિથ્યાદ ભાવ ને રાગ એને વિરક્ત થાય એનાથી, જેથી તને સ્વરૂપમાં વિરક્ત રક્ત ભણું થાય. આ એનો સરવાળો છે.
હા સુનિલ ભાઈ.
હા
હમારે પાસ 14 મિનિટ હે સુનિલ ભાઈ. તો હા પહેલે થોડી સમરી કરતો. હા બોલો.
હા જી હા સમરી મેં કરતા હું. ઓર ફિર આજ ગુરુદેવ શ્રી કે પ્રવચન મેં જો વૈરાગી કી બહોત સારી બાતે આઈ કે ભાઈ મનુષ્ય અવતાર જાય છે દેહ છૂટે છે ઉસ સંદર્ભ મેં અંત મેં 2-3 મિનિટ મેં આપકો 5-1 મિનિટ કે બહોત સુંદર ભક્તિ યહાં સે સુનાતા હું. ઉસસે પહેલે 2 મિનિટ મેં આપકો રિવ્યુ દેતા હું. ગુરુદેવ શ્રી ને બીચ બીચ મેં હર બોલ કે બારે મેં બોલા ને કે ભાઈ આ અસ્થિતિ છે ઓર રિવ્યુ ભી લેતે ગયે કે ઓલી નાસ્તિતિ આવી હતી અસ્થિતિ આવી હતી એસે બોલો કે બારે મેં બાત કી. તો એ ગ્રંથ મેં સભી કે પાસ આપકો પાસ હૈ લેપટોપ મેં ખોલા હોગા વેબસાઇટ સે તો દેખા હોગા. ઉસમે પહેલા બોલ જો હૈ વો તો સામાન્ય હૈ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન છુ બરાબર. ઓર ઉસકે બાદ સ્વદ્રવ્ય ના રક્ષક ત્વરાતી થાવ વ્યાપક ત્વરાતી થાવ ધારક ત્વરાતી થાવ રમક ત્વરાતી થાવ ગ્રાહક ત્વરાતી થાવ. ઓર આજ જહાં સે પ્રવચન શરૂ હુઆ સ્વદ્રવ્ય ની રક્ષકતા ઉપર લક્ષ્ય રાખો બરાબર. એ 6 બોલ જો હૈ 109 મતલબ દૂસરે બોલ સે 7 બોલ તક એ 6 બોલ અસ્થિ વાલે બોલ હૈ સબ ઠીક હૈ. રક્ષક વ્યાપક ધારક રમક ગ્રાહક ઓર રક્ષકતા ઉપર લક્ષ્ય રાખો. 6 બોલ અસ્થિ વાલે હૈ ઓર અંતિમ જો 3 બોલ હૈ ધારકતા ત્વરાતી તજો પરદ્રવિની પરદ્રવિની રમણતા ત્વરાતી તજો ગ્રાહકતા ત્વરાતી તજો. એ 3 બોલ નાસ્તિક હૈ. અચ્છા એ આજ કા જો પ્રવચન હુઆ ઉસકે સંદર્ભ મેં સિર્ફ પહેલી ઓર અદ્ભુત બાત યે હૈ મુજે જો લગી. એક ક્ષુલ્લક આદિ સાગર જી કા નામ લિયા ગુરુદેવ શ્રી ને. વો સાઉથ ઇન્ડિયા કે બહોત અચ્છે ભદ્ર પરિણામી જીવ થે. ક્ષુલ્લક થે આદિ સાગર જી. મેં જિસ ગુરુકુલ પડા હું સાઉથ મેં કુંભોજ બાહુબલી કોલ્હાપુર કે પાસ ઉસ કોલ્હાપુર ગુરુકુલ કે વે વહાં કે બ્રહ્મચારી થે પહેલે બાદ મેં ક્ષુલ્લક હુએ. વો ગુરુદેવ શ્રી કે પ્રતિ બહોત નિષ્ઠા રખતે થે. વો એ બાર બાર બોલતે થે કે પર થી ખસ પર સે ખસ સ્વ મે વસ ઇતના કર તો બસ. તો આ બોલ જે છે એ બોલતા પછી તો આ આપણા ખીમચંદભાઈ વગેરે આ લોકો બોલતા થયા સ્વમાવસ પરથી ખસ સ્વમાવસ એટલું કરતો બસ ટૂંકુને ટચ એટલા માત્રથી આવશે અતિન્દ્રિય આનંદનો રસ. એસા એસા કરકે ઇસ બોલ કો બહોત મતલબ ઓર અનુભવ ઓર અપની દ્રષ્ટિ દી. ઇસ પ્રકાર સે ઉસ બોલ કો સાથ મેં લેકર કે ગુરુદેવજીને ઇસમે આજ બાત કી હૈ. ઓર ખાસ મેરા પ્રિય ગ્રંથ ઓર પ્રિય અધિકાર મેરા વ્યક્તિગત મેં કહે રહા હું આપકો શુદ્ધ ભાવ અધિકાર. 3-4 બાર શુદ્ધ ભાવ અધિકાર કો ગુરુદેવજીને ઇસને યાદ કિયા. નિયમ સાર કી 38વી ગાથા ઔપશમિકાદિ સારે ભાવ પરદ્રવ્ય હૈ પરભાવ હૈ ઓર હેય હૈ. ક્ષાયિક જ્ઞાન કી ભી બાત ઉસને કી ગુરુદેવજીને. ઓર આપ લોગોં કા ખ્યાલ હોગા તો જબ દૂસરી તીસરી બાર ગુરુદેવજીને યાદ કિયા ઉસને નિયમ સાર મેં શુદ્ધ ભાવ કા અર્થ કિયા. તો શુદ્ધ ભાવ એટલે એ પર્યાયની વાત નથી ત્યાં તો ત્રિકાળી દ્રવ્યની વાત છે. શુદ્ધ ભાવ એટલે ત્રિકાળ સ્વદ્રવ્ય શુદ્ધ ભાવ જો ઇસમે સ્વદ્રવ્ય પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ વાલી બાત હૈ. યે મુજે બહોત સુંદર લગી કે શ્રીમદજી કે બોલો કે સાથ આચાર્યો કે અધિકારો કા અર્થઘટન કરને કી જો ગુરુદેવજી કી સ્ટાઇલ હૈ વો સચ મે અદ્ભુત હૈ અપૂર્વ હૈ. યે મુજે બહોત અચ્છુઈ બહોત અચ્છા લગા મુજે. શ્રીમદજી કો ભી 2-3 બાર યાદ કિયા સત્પુરુષ ને ઓળખ એની આજ્ઞા ને આરાધ. પણ એની આજ્ઞા થી છે કે સ્વદ્રવ્યમાં આવવું એની આજ્ઞા છે. सचमें ऐसा गुरु न भूतो और न भविष्यति, आज उनकी जन्म जयंती के उपलक्ष्य में हम आप लोग बात कर रहे हैं, ऐसा दुनिया में कौन गुरु होगा जो गुरु चेले चपाटे संयोग सभी की बात, जिसे वो गुरुदेव से बोलते हैं, श्रोता लोग जब कहते हैं तमें कीधु त्यारे तो आप उभु थयु छे ने सोनगढ़ मां परमागम मंदिर, अमे कोई ने कीधु नथी पैसा माटे अमे कहता नथी, अनमा अमने वैराग्य थसे तो अमे तो बधु मुकीने जंगल मां वया जशो, आ वात तो अमे त्यारे पण कीधी हती। सच में ऐसा गुरु हो ही नहीं सकता है, और अपना अहोभाग्य है कि ऐसे कुछ गुरुदेव श्री जैसे हम आप लोगों को गुरु मिले हैं। और क्या कहना, श्रीमद जी के 17 वर्ष की उम्र में जो उनका घोलन था, वो 4 बोलों के माध्यम से जो गुरुदेव जी ने कहा है, सच में हमें आत्मसात करना चाहिए, हृदयंगम करना चाहिए, तब उनकी जन्म जयंती सफल हुई, ऐसा कहने में आ सकता है। अच्छा, आप लोग बोलिए।
सुनील भाई, एक क्वेश्चन यहाँ पर है कि पौर द्रव्य का ग्रहण त्याग तो नहीं होता है, तो मिथ्या दृष्टि में विरक्ति कैसे बढ़ाना और राग को कैसे घटाना?
हाँ जी, अब इसमें आपने जैसे पूछा कि मैं पर द्रव्य का एक तो त्याग और ग्रहण होता ही नहीं है, बराबर, वो तो वस्तु स्वरूप की ही बात है। और समय साहब 34वीं गाथा में जो लिखा है कि पर द्रव्य नो त्याग एम कहू, ये तो नाम मात्र छे, है ना, जयचंद जी छावड़ा जी ने लिखा है भावार्थ में, उसमें पर द्रव्य नो त्याग तो नाम मात्र से, वस्तु स्वरूप में ही नहीं है। त्याग कौन करे जिसने ग्रहण किया हो, ग्रहण ही नहीं करता है तो त्याग कहाँ से हो। अब दूसरा प्रश्न आपने जो पूछा, तो ज्ञानी अज्ञानी मिथ्या दृष्टि को कैसे समझना कि वो कैसे राग का त्याग करे, कैसे वो स्व में आवे। असल में तो ऐसा है, वस्तु स्वरूप में तो ग्रहण त्याग तो है ही नहीं, फिर भी अज्ञानी के ज्ञान में, अज्ञानी के अभिप्राय में यही है कि तो मैं तो बस सब कुछ लेके बैठा हूँ, सबके सब में मेरी रमणता, सब मेरे से है। ये जो है ना, जिसे आप बोल रहे हैं, कौन, रसिक भाई बोल रहे हैं, कौन बोल रहे हैं, ये गुजराती में अपन ये जो गुजराती में आप, हाँ गुजराती में आपने कहवा ना डेट गरुड़ी हो, डेट गरुड़ी छिपकली, हाँ छिपकली जो होती है वो छिपकली छत से चिपकी हुई बैठी रहती है, बराबर। तो एक एक जो स्टोरी के रूप में मैं आपको कह रहा हूँ 2 मिनट, जैसे बहुत सारी छिपकलियां होती हैं, वो एक पुरानी हवेली से हवेली में बैठी रहती हैं चिपक के, और उसमें सारी की सारी छिपकलियों ने एक बार मीटिंग की और सब ने कहा कि यार अपन लोग एक मीटिंग में प्रस्ताव पास करते हैं। तो एक बड़ी जो बुजुर्ग मतलब एजेड जो सीनियर मोस्ट जो छिपकली थी डेट गरुड़ी, उसने कहा कि मैं तो छोड़ के नहीं आऊंगा भाई, तुम मीटिंग करो, प्रस्ताव करो, जो भी करो, तुम्हारी हर बात मुझे माननी होगी, मेरी साइन उसमें है, ऐसा समझना। तो उन्होंने मीटिंग भी ली, प्रस्ताव भी पास किया, सारे मिल करके वहां आए, तो बोले कि क्या है बोलो। तो सभी ने कहा कि ये हवेली अब पुरानी हो गई है और इसको हमें छोड़ करके कहीं और बसेरा अपने को करना है। तो वो सीनियर मोस्ट जो छिपकली है वो ये बोलती है कि भाई तुम बेवकूफ हो कि सारी जिंदगी मैंने इस छत को माथे पे लेके बैठी हूँ, तभी तो ये छत ठिकाने पे है, और तुम ऐसे अज्ञान की बात करते हो, हमें नहीं जाना है। ये उदाहरण में छिपकली की बात है, असल में हम आप लोगों का भी ऐसा ही है कि भाई मेरे से सब होता है, मैं सब करता हूँ, धन वैभव संपत्ति पैसे के मामले में हो, व्यवस्थापक की बात जब गुरुदेव से करते हैं, व्यवस्थापक को व्यवस्थानीज चिंता होई छे। तो ये जो है ना, केवल अज्ञानी के अभिप्राय में उसकी श्रद्धा में घुसा हुआ है कि बस ये मैं कर रहा हूँ, ये मेरे से होता है। ये जो इसमें बोला था गुरुदेव ने, आपने ये ग्रंथ है तो देखिए, उसमें 115 मेरे पास जो फ्रेश ग्रंथ है उसमें, मूल मातो जे मिथ्या श्रद्धा छे ते खरेखर परद्रव्य छे। इसने एक बात ऐड करिए आप, अंतरंग परिग्रह है ना और बहिरंग परिग्रह, अंतरंग परिग्रह 14 है और बहिरंग परिग्रह कितने हैं, 10 प्रकार के हैं, बराबर। 24 परिग्रह में सबसे पहला परिग्रह कौन सा है, मिथ्यात्व, ये पहला परिग्रह है, गुरुदेव श्री ने उसके ऊपर बहुत जोर दिया है। अज्ञानी के तो अभिप्राय में यही पड़ा है, बस ये संसार शरीर भोग कमाना धमाना, पुण्य कर रहा है तो मैं कर रहा हूँ, अभिप्राय में, वस्तु स्वरूप में कुछ नहीं है। तो बस उसको समझना कि वस्तु स्वरूप में तो कुछ है नहीं, बस यही एकमात्र उपाय है, वितराग स्वभाव की दृष्टि करना, यही राग को छोड़ने का उपाय है। राग की तरफ देखते रहेंगे तो राग ही होगा, वैराग्य और वितरागता नहीं होगी। अस्सी की मस्ती में रहो, अपने आप बाहर का सब छूट ही जाएगा, ऐसा है कहना चाहते हैं। बाजी
हाँ, अभी एक और क्वेश्चन लेंगे, हमारे पास 5 मिनट है।
ओके
हाँ, किसी को, हाँ किसी को कुछ क्वेश्चन है तो पूछ सकते हैं।
अच्छा भानु बहन,
चलो हाँ हाँ जी,
मैं आप सभी सादरणीय खास रिक्वेस्ट, हेलो
हाँ बोलिए बोलिए सुनील भाई,
मैं आप सभी सादरणीयों को एक खास रिक्वेस्ट करना चाहता हूँ, ये जो प्रवचन है ना, प्रवचन नवनीत भाग एक में से अपन पढ़ रहे हैं अभी, ठीक
हाँ,
है जी। ये प्रवचन नवनीत के 4 भाग हैं, इसमें 143 कुल प्रवचन है जो 4 महीने के काल में गुरुदेव जी के खास प्रवचन हुए हैं, ठीक है। इसमें ये श्रीमद जी के 10 बोल, 47 शक्तियां, 47 नए, समय सार नियम सार की 50 से 55 नंबर की गाथा, 38वीं गाथा, 50वीं गाथा और खास करके 77-78 नंबर से लेकर के 89 नंबर तक की प्रतिक्रमण वाली गाथाएं, इनका इनके सारे के सारे मार्मिक प्रवचन है। आप लोगों ने आज युगल जी बाबू जी का प्रवचन सुना, वो विद्वान इन प्रवचनों के काल में 4 महीने वहाँ सोनगढ़ में मौजूद थे, अच्छे अच्छे बड़े बड़े विद्वान थे, और सभी लोगों ने गुरुदेव जी के सामने गुरुदेव जी का प्रिय विषय रखा और गुरुदेव जी ने सबके कहने से खास प्रवचन किए हैं। ये सभी प्रवचन आपको निरंतर व्यक्तिगत सुनते रहिएगा, बहुत दृष्टि रखने को मिलेगी, बहुत गुरुदेव जी का व्यक्तित्व क्या था, उनकी परिणति क्या थी, ये अपने को ख्याल में आएगी। ये मेरा खास कर हाथ जोड़ करके आप सभी लोगों से ये विशेष विनती है।
रजनी भाई लास्ट क्वेश्चन,
ના ક્વેશ્ચન નતો, મારે ખાલી પૂજ્ય ગુરુદેવ શ્રી ના જે આપણે 175 બોલ જે શિબિર રાખેલો ગુજરાત દેવલાલીમાં, તો આ જે 10 બોલ છે એવર ઓલસો પાર્ટ ઓફ ધેટ 75 બોલ, તો સમયસર કી
હા
116 ગાથા, 47 શક્તિ, 47 નહીં,
ગ્રહણ
કે બોલ, અવ્યક્ત કે 6 બોલ, શ્રીમદ કે 10 બોલ ઓર 24 તીર્થંકર और 5 બાલ્યતીર્થંકર, ये सब मिलके 175 होता है। तो गुरुदेव के नित्य क्रम में ये सब शामिल थे, हर सुबह 4 बजे के करीब उठते थे, तो इसका सब
चिंतन मतलब
हाँ
बराबर बराबर
ऑन दैट नोट के मोना का न्यूज़लेटर लास्ट आया है, तो सब सुनना, सब प्लीज देखना, उसमें ऑर्डर फॉर्म भी है, तो ये देवलाली में शिविर हुई थी, इसके ऊपर बुकलेट भी है, और उसकी जो हम लोग नहीं पहुंच सके तो उसकी डीवीडी भी है, तो वो आप लोग सब ऑर्डर कर सकते हैं। हाँ सुनील भाई, आप हमारे पास 2 मिनट है,
2 ही मिनट है, मैं वो एक भक्ति की कुछ पंक्तियां मैं आपको यहाँ से गुनगुनाता हूँ, आप सुनिए शांत से, ठीक है।
हाँ हाँ बहुत
को ले क्या जीना, चेतन रे देह के बल क्या जीना, नरकों में मानव में तेरी अंश दानों में शांति कहीं मिली ना, देह को ले क्या जीना, देह को ले क्या जीना।
देखिए वास्तविकता कैसी है,
हर गतियों में जन्म मरण के सुख ही दुख तो पाए चेतन, विषय कषायों में तृष्णा में ही हर क्षण जलता रहता है मन, इष्ट वियोगों में अनिष्ट योगों में दुर्ध्यान ही तूने की ना, देह को ले क्या जीना, देह को ले क्या जीना।
अभी समय कम है, दो ही केवल अंतरा में सुनाता हूँ, गुरुदेव श्री के प्रवचनों का सार है।
जिन वाणी सुन तत्व दृष्टि से, भेद ज्ञान हर क्षण है करना। सम्यक दर्शन ज्ञान चरण से, भव सागर है तुझको तीरना।
रजनी भाई सुनिए कितनी बढ़िया पंक्ति है।
महिमा हो आत्म की, दृष्टि परमात्म की। महिमा हो आत्म की, दृष्टि परमात्म की। कर्म क्षय उसने ही की ना, देह को ले क्या जीना। देह को ले क्या जीना।
अंतिम मंत्र।
चिंतामणि सा नर भव पाया, कल्प वृक्ष सा जिन धर्म तूने। गवा रहा है रत्न अमोलक, विषयों में ही फस फस तूने। आत्म ही अपना है, बाकी सब सपना है। आत्म ही अपना है, बाकी सब सपना है। मानो जिन शासन का कहना, देह के संग क्या जीना। देह के संग क्या जीना। हो चेतन रे, देह को ले क्या जीना।
फिर कभी इस भक्ति को मैं पूरी तरह से आपको सुनाऊंगा, बहुत सुंदर है।
हाँ, बहुत बहुत बढ़िया। और आपका बहुत, सुनील भैया आपका बहुत ही आभार कि आपने आपका समय हमको दिया ये गुरुदेव की जन्म जयंती सेलिब्रेट करने के लिए। अभी हमारा नेक्स्ट प्रवचन शीघ्र ही शुरू होएगा। हम प्रकाश भाई को, हाँ प्रकाश भाई को अब सुनेंगे। और प्रकाश भाई कलकत्ता से हमें प्रवचन सुनाते हैं, तो कलकत्ता का समाज भी हमारे साथ है, कई मुंबई के भी श्रोताओं हमारे साथ होंगे। जय जिनेन्द्र प्रकाश भाई।
जय जिनेन्द्र। नमो रिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायणम, नमो लोये त्रिकालवर्ती सवसाहु। मंगलम भगवान वीरो, मंगलम गौतमो, मंगलम कुंद कुंदयो, जैन धर्मोस्तु मंगलम। सर्व मंगल्य मांगल्यम, सर्व कल्याण कारकम। प्रदानं सर्वधर्माणं, जैनं जयतु शासनम्। ओंकार बिंदु संयुक्तं, नित्यं ध्यायन्ति योगिन। कामदं मोक्षदं चैव, ओंकाराय नमो नमः। नमः समय साराय, स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय, सर्वभावान्तरचिदे। अज्ञानतिमिरान्धानां, ज्ञानाजन्यशलाकया। चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरुवे नमः। आत्मज्ञानं स्वयं ज्ञानं, ज्ञानादन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणं मङ्गलमयमङ्गलकरं वीतरागविघ्नान् नमता हि जाते भये हरिहन्तादिमहं ॐ नमः सिद्धेय नमः सिद्धेय नमः सिद्धेय. આજનો દિવસ આપણા સૌના માટે અત્યંત સૌભાગ્યનો પ્રસંગ છે કે મહાવિદેથી રાજકુમાર ફતેહકુમાર સિમંદર ભગવાનની દેશના અસંખ્ય અબજો વર્ષ સુધી સાંભળી ભરત ક્ષેત્રમાં આવ્યા, સિમંદર ભગવાનની દેશના સાથે લાવ્યા, કુનકુન આચાર્ય ભગવાનનો પ્રત્યક્ષ સમાગમ થયેલો હતો અને કુનકુન આચાર્ય ભગવાને શ્રુત કેવડીઓ સાથે જે પરિચય કરી, જે કંઈ પણ વાતો કરી હતી એના એ પ્રત્યક્ષ સાક્ષી હતા. ભરત ક્ષેત્રની અંદરમાં આવીને પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણા સૌના ઉપર જે ઉપકાર કર્યો છે એને ટૂંકા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ભૂતકાળમાં ભરત ક્ષેત્રમાં મહાવીર પરમાત્માની ઓમ ધ્વનિમાં જે ભગવાન આત્માની વાત આવતી હતી, આજે વર્તમાનમાં સિમંદર પરમાત્માની ઓમ ધ્વનિમાં જે ભગવાન આત્માની વાત આવી રહી છે અને ભાવિ કાળમાં સૂર્યકૃતે તીર્થંકર આદિ અનંત તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિમાં જે ભગવાન આત્માની વાત આવશે, તે ત્રણેય કાળના તીર્થંકર પરમાત્માનો યોગ એટલે વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો યોગ. આ એક યોગે આપણને ત્રણ કાળના તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિનો સીધો યોગ થયો છે. કારણ કે ગુરુદેવશ્રીની વાણીની અંદરમાં અધ્યાત્મ અધ્યાત્મ અને અધ્યાત્મ છોડીને બીજું કંઈ નીકળે જ નહીં, બીજી કોઈ વાત આવે જ નહીં. કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ વિષય હોય, વાત ભગવાન આત્માથી શરૂઆત થાય, વાત ભગવાન આત્માની આવે અને ભગવાન આત્મા કેવો છે, સત સાહેબ ચિદાનંદ ભગવાન આત્મા કેવો છે એ વાતને પૂજ્ય ગુરુદેવશ્રી અત્યંત હર્ષથી અત્યંત ઉલ્લાસપૂર્વક નિખાલસતાપૂર્વક સરળતા અને સહજતાપૂર્વક આત્માને હાથમાં બતાવતા ભગવાન આત્માની વાત કરતા હોય. જ્યારે જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના સંબંધમાં કાંઈ પણ કહેવાનો પ્રસંગ આવે ત્યારે જીવનની અંદરમાં બનેલી ઘટનાઓ હૃદયમાં સાદ્રશ્ય થાય. એમાંથી બે એક પ્રસંગની આપણે ચર્ચા કરીએ અત્યારે તો એક પ્રસંગ તો એવો છે કે જ્યારે મારી ઉંમર માત્ર 8 વર્ષની હતી, ગુરુદેવશ્રીના પ્રવચનની અંદરમાં સોનગઢમાં બેઠો હતો. આખા પ્રવચનની અંદરમાં એ ઉંમર એવી હતી કે જ્યારે તત્વની વાત સાંભળતા હોય પણ તત્વ સમજાતું ન હોય ત્યારે લક્ષ એટલું રહે કે બસ ત્યારે 1 કલાક પૂરો થાય, ગુરુદેવશ્રી ઉઠે એટલે ગુરુદેવશ્રીને લાકડી આપીએ કે ચપ્પલ પહેરાવીએ, બસ એ ભાવનાથી ગુરુદેવ પાસે બેઠા હોઈએ અને પ્રવચન પૂરું થાય એટલે દોડીને ગુરુદેવને લાકડી આપીએ કે ચપ્પલ પહેરાવવાની ક્રિયા કરીએ. એક દિવસ અચાનક ગુરુદેવે હાથ પકડી, બાવડો પકડીને કહ્યું, પ્રવચનમાં બેઠો તો? હા સાહેબ. શું આવ્યું પ્રવચનમાં? સાહેબ આ ભગવાન આત્માની વાત કરતા હતા એટલી ખબર છે, બીજી કાંઈ નથી ખબર. તો કે ઠીક, ધર્મ છે ને એ બહુ સહેલો છે, બહુ સરળ છે, પોતાનો સ્વભાવ છે, સહજતાથી પ્રાપ્ત થાય તેવો છે. પણ એક વાત જીવનની અંદરમાં યાદ રાખવા જેવી છે. હું શું પ્રભુ? તો કે તને યાદ નહીં રહે, ચાલ લખાવી દો. પોતાને રૂમમાં ગયા, ચશ્માની પેટી ખોલી, પેન્સિલ આપી, ચંદુભાઈને કે એમને કાગળ આપો, કાગળ આપી અને એક વાત લખવાની કહી અને એ વાત જે લખાવી તે શબ્દો એ હતા કે સ્વયંસમ છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની જાળ છે. સ્વયંસમ છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની જાળ છે. મુમુક્ષુ જૈન દર્શનને પામીને, દેવશાસ્ત્ર ગુરુને પામીને શાસ્ત્ર સ્વાધ્યાય કરતો થઈ જાય, ધારણાની અંદરમાં, બુદ્ધિની અંદરમાં, સર્વસમની અંદરમાં વાત બેસી જાય તો એને એવું લાગે છે કે મને બધું સમજાય છે. તો એ કે છે છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની જાળ છે. એ જાળની અંદરમાં જે ફસાય છે એને ખબર નથી પડતી કે હું જાળમાં ફસાઈ ગયો છું. આ ઉપદેશ ગુરુદેવ શ્રી, હું જયારે 8 વર્ષનો હતો એટલે આજથી 49 વર્ષ પહેલા આ વાત કહેલી હતી. બીજો એક પ્રસંગ એવો છે કે 3-4 બાળકો ગુરુદેવ શ્રીની સામે ઉભા હતા અને ગુરુદેવ શ્રીએ પ્રશ્ન પૂછ્યો કે દેવ દર્શનની વિધિ શું છે. બધા વિતરા વિજ્ઞાન પાઠમાળા ભણેલા હોય એટલે ફટાફટ કહી દીધું કે સાહેબ જૈન મંદિરની અંદરમાં જઈને પહેલા ચામડાની વસ્તુ કાઢી લેવી જોઈએ, પછી સ્વચ્છ પાણીથી હાથ પગ ધોઈ લેવા જોઈએ, પછી મંદિરના પગથિયા ચડતા નિસહી 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 એમ 3 વાર બોલવું જોઈએ. એમ કરતા જૈન મંદિરમાં પ્રવેશ કરી ભગવાનના દર્શન કરતા, એમના ગુણગાન ગાતા, એમની મહિમા ગાતા 3 પ્રદક્ષિણા દેવી જોઈએ. તત્કાળ ગુરુદેવ શ્રીનો ઉત્તર એ આવ્યો કે આ તો પર ભગવાનના દર્શનની વિધિ થઈ, સ્વ ભગવાનના દર્શનની વિધિ શું. બાળકો તો ગુરુદેવની સામે જોતા રહ્યા કે પ્રભુ એવા વિધિ તો આપ બતાવો. તો ગુરુદેવ શ્રી કે કાંઈ નહીં, બસ જેમાં આ સિમંદર ભગવાનના દર્શનની વિધિ છે, પર ભગવાનના દર્શનની વિધિ છે, તેવી જ વિધિ સ્વ ભગવાનના દર્શનની છે. સાહેબ એ કેવી રીતે? તો કે જૈન મંદિરની અંદરમાં જઈને સૌથી પહેલાં શું કર્યું? તો કે ચામડાની વસ્તુ બધી કાઢી લીધી, ચપ્પલ, પટ્ટો, પાકીટ ઇત્યાદિ. તો કે એ જેમ જૈન મંદિરમાં જતા ચામડાની વસ્તુ કાઢી લીધી, એમ અહીંયા નિજ મંદિરમાં આવતા ચામડું, એટલે આ શરીર જે છે ને એ શરીર ચામડું છે, આમ હાથને દેખાડે ને કે આ ચામડું છે, આ શરીર મારું છે એવી દ્રષ્ટિ નજરમાંથી કાઢી નાખે. ઠીક. પછી શું કર્યું? તો કે સ્વચ્છ પાણીથી હાથ પગ ધોઈ નાખ્યા. તો કે અહીંયા હું કર્મોને કારણે સંસારમાં રખડું છું એ ભાવથી હાથ ધોઈ નાખ. તું તારા કર્મને કારણે રખડતો નથી, રખડવાનું કારણ કર્મ નથી. જીવે અત્યાર સુધી એમ માન્યું છે કે હું કર્મને કારણે સુખી કે કર્મને કારણે દુઃખી છું, એ વાતથી હાથ ધોઈ નાખ. ઠીક છે, ધોઈ નાખ્યા હાથ. પછી શું? તો કે સીડીઓ ચડતા નિસહી નિસહી નિસહી, સંસારની સર્વ પ્રવૃત્તિનો ત્યાગ. તો કે સંસાર શું છે? તો કે પોતાના પરિણામની અંદરમાં જે રાગ દ્વેષ ભાવ જે થાય છે ને એ સંસાર છે. કુટુંબ, પરિવાર, ઇજ્જત, આબરુ, પૈસો એ સંસાર નથી, પણ પોતાના પરિણામની અંદરમાં થતા રાગ દ્વેષ ભાવ એ સંસાર છે, એનો ત્યાગ. તો કે 3 વસ્તુ છે, આ ચામડું મારું છે એટલે આ શરીર મારું છે, એટલે કે આ નો કર્મ મારું છે, એનાથી સૌથી પહેલા મંદિરમાં, નિજ મંદિરમાં પ્રવેશ કરતા એનો ત્યાગ કર્યો કે નો કર્મ મારા નથી. પછી શું? તો કે કર્મને કારણે હું રખડતો નથી એટલે દ્રવ્ય કર્મને કારણે હું સુખી દુઃખી નથી. બીજી વસ્તુ. ત્રીજું શું? તો કે ભાવ કર્મ, ભાવ કર્મનો ત્યાગ. હવે દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ એની ઉપરથી જ્યાં દ્રષ્ટિ હટે છે ત્યાં કોની ઉપર દ્રષ્ટિ જાય છે? તો કે જૈન મંદિરમાં જિનેન્દ્ર ભગવાન આવે છે અને નિજ મંદિરમાં નિજ ભગવાન સામે આવે છે. પછી જિનેન્દ્ર ભગવાનની સામે શું કરે? તો કે એની ભક્તિ કરે, મહિમા કરે, ગુણગાન ગાય. એવી રીતે અહીંયા પોતાના ભગવાન આત્માનો મહિમા કરે કે હું ભગવાન છું, હું પરમાત્મા છું, હું ત્રિકાળી છું, હું ધ્રુવ છું, હું જ્ઞાયક છું, હું પરિપૂર્ણ છું, એવો એનો મહિમા ગાય, એવા એના ગુણગાન ગાય, એવી એની ભક્તિ કરે. તો પછી માં શું થાય? તો કે માં 3 પ્રદક્ષિણા દે છે અને અહીંયા 3 રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્રનો જન્મ થાય છે. આ સ્વ ભગવાનના દર્શનની વિધિ છે. ખરેખર ગુરુદેવશ્રીના સંબંધની અંદરમાં કાંઈ પણ કેવું તે ખરેખર સૂરજને દીપક બતાવવા જેવું છે. આ પુરુષ ખરેખર આ યુગનો એક એવો સૂર્ય હતો કે જગતના સૂરજથી તો લોક તપાયમાન થાય છે, પણ આ સૂરજ એવો હતો કે અનંત સંસારનો તાપનો ક્ષણ માત્રની અંદરમાં વિનાશ કરી અનંત સુખ શાંતિની ઉત્પન્ન કરાવે એવો આ સૂરજ હતો. એ સૂરજે ખરેખર જે આપણને આપ્યું છે એની ગુણગાથા એના અહોભાવમાં, ગમે એટલું વ્યક્ત કરીએ તે ઓછું ઓછું અને ઓછું છે. પૂજ્ય બેન શ્રી અને પૂજ્ય બેન એમ કહે કે જ્યાં સુધી અમને અમારા આત્માનો અનુભવ નહોતો થયો ત્યાં સુધી ગુરુદેવ સંબંધમાં કોઈ કાંઈ પણ કહેવાનું કહે તો અમે ગુરુદેવનો પરિચય એમાં આપીએ કે અમારા ગુરુદેવ કેવા, તો કે અમારા ગુરુદેવ પરછન છે. અમારા ગુરુદેવ કેવા, તો કે અમારા ગુરુદેવ બહુ સારું બોલે. અમારા ગુરુદેવના પ્રવચન હોય તો સવારના 6 વાગ્યાથી ઉપવાસ રહી આખું ભરાઈએ. અમારા ગુરુદેવ કેવા, તો કે વાણી નીકળે તેમ થાય સાંભળતા જ રહીએ. એકદમ સુંદર મજાનું શરીર, ઊંચું શરીર, પરછન શરીર, સુંદર વાણી, મીઠી વાણી. ગાય તો એવું લાગે કે બસ જાણે ગુરુદેવને ગાતા રહે ને આપણે સાંભળતા રહીએ, એવો ગુરુદેવશ્રીનો પરિચય અમે જગતને આપતા. પણ જ્યારે અમને અમારો જ્ઞાયક આત્મા અનુભવમાં આવ્યો ત્યારે ખબર પડી કે આપણે જેને ગુરુદેવ કહીએ છીએ ગુરુદેવ તો છે જ નહીં. જે જ્ઞાયક ગુરુદેવ છે, જે ત્રિકાળ ગુરુદેવ છે, એ ગુરુદેવ સાચા ગુરુદેવ છે. અને એ પોતાના જ્ઞાયકના દર્શન કરતા ગુરુદેવના સાચા જ્ઞાયકના દર્શન ત્યારે થયા, એ ગુરુદેવની ઓળખાણ સાચી ત્યારે થઈ. તો ખરેખર આપણે ગુરુદેવનું જે માપદંડ જે છે એ માપદંડ શું હોવું જોઈએ કે ગુરુદેવ એટલે નિષ્ક્રિય ચિદ્બિંબ, ગુરુદેવ એટલે જ્ઞાયક પરમાત્મા, ગુરુદેવ એટલે ભગવાન આત્મા, ગુરુદેવ એટલે ત્રિકાળ શુદ્ધ પરમ પારિણામિક ભાવ માત્ર વસ્તુ, ગુરુદેવ એટલે અપરિણામી, એ ગુરુદેવ દેખાવા જોઈએ. અને જ્યારે એ ગુરુદેવ ગુરુદેવ દેખાશે ત્યારે એની દ્રષ્ટિ પોતાના ત્રિકાળ ગુરુદેવ ઉપર આવ્યા વિના રહેશે. જેની દ્રષ્ટિ પોતાના ત્રિકાળ ગુરુદેવ ઉપર આવશે એ ગુરુદેવની સાથે વિચારશે, વિહરશે, અને અલ્પકાળની અંદરમાં 4 ભાવ ગુરુદેવની સાથે રહી સુધાત્માની મસ્તી કરતા, આત્માની તત્વ ચર્ચા કરતા, સ્વરૂપની અંદરમાં લીન રહેતા, ગુરુદેવના સમોકરણની અંદરમાં, ગુરુદેવના અહોભાવની અંદરમાં, પોતાના સ્વરૂપની અંદરમાં લીન થઈ મુનિપદ પ્રાપ્ત કરી, ગુરુદેવની પહેલા સિદ્ધ દશાને પ્રાપ્ત કરી મોક્ષની અંદરમાં ગુરુદેવનું સ્વાગત કરશે. એવો ગુરુદેવના બાળકો, એવા ગુરુદેવના સંતાનો આપણે બનીએ, એની અંદરમાં ગુરુદેવનો મહિમા છે. અને આ મહિમા અંતરંગથી આવવો જોઈએ. આ મહિમા આવશે ક્યારે, જ્યારે ખરેખર તત્વજ્ઞાન સમજાશે. તત્વજ્ઞાન સહેલું છે, તત્વજ્ઞાન સરળ છે, તત્વજ્ઞાન સમજાય એવું છે. ફક્ત વસ્તુની વ્યવસ્થા જેમ છે તેમ એક વખત જ્ઞાનની અંદરમાં આવે તો અનુભૂતિ સહજ માત્રની અંદરમાં ઉત્પન્ન થાય, એવો પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ છે, એવો ગુરુદેવશ્રીનો ઉપકાર છે. એ ઉપકાર સાચા અર્થમાં ભગવાન આત્માની આપણે વાત કરીએ, ભગવાન આત્માને સમજીએ, ભગવાન આત્માની મસ્તીમાં મસ્ત રહીએ, તો ભગવાન આત્મા સમજાતા ગુરુદેવ સાચા અર્થમાં સમજાશે. અને ગુરુદેવ જો સાચા અર્થમાં સમજાશે તો એ ગુરુદેવનો ઉપકાર છે. એ ગુરુદેવ આપણને મળ્યા એની બલિહારી છે. ખરેખર ગુરુદેવની 1 કલાકની વાણી સાંભળવા માટે 1 ચક્રવર્તી જેટલું પુણ્ય જોઈએ. આ ઊંડા અસર પાણી કાળમાં જેને 1 ચક્રવર્તી જેટલું પુણ્ય મળે ત્યારે ગુરુદેવની 1 કલાકની વાણી સાંભળવા મળે. તો જેને ગુરુદેવને વર્ષો વર્ષ સુધી સાંભળ્યા છે એમના પુણ્યોની કોઈ સીમા નથી. એમના અહોભાવ જેમને આવ્યો છે એને એટલી વાત સમજાય છે કે આ ગુરુદેવ મળ્યા એટલે સર્વોત્કૃષ્ટ વસ્તુ આપણને મળી. આપણા માટે ગુરુદેવ શ્રી સોગાનીજી સાહેબ જેમ કે છે એમ અનંત તીર્થંકરથી અધિક છે. જે વાત અનંત કાળમાં અનંત તીર્થંકરો પાસે સાંભળી પણ પોતાનો ભગવાન આત્મા ન સમજાણો, અને આજે ગુરુદેવ પાસેથી સાંભળી અને પોતાનો ભગવાન આત્મા સમજાણો, તો આપણા માટે ગુરુદેવ શ્રી અનંત તીર્થંકરથી અધિક છે. ગુરુદેવશ્રીને આ કાળની અંદરમાં સિમંદર પરમાત્માનો, તીર્થંકર પરમાત્માનો ખૂબ વિરહ લાગતો, અને વિરહ લાગતો ત્યારે ક્યારેક ક્યારેક આંખમાંથી ઘરમાં આંસુ પણ વહે અને કહે અમે આ ગરીબ દેશમાં ક્યાં આવી છીએ. જ્યાં ગુરુદેવશ્રી એમ કે આ ગરીબ દેશમાં ક્યાં આવી છીએ એટલે સામેવાળો જીવ હોય એની નજર તો ગરીબ એટલે પૈસાથી ગરીબ એમ જ દેખાય, પણ ગુરુદેવનો કહેવાનો અર્થ એમ હોય કે અધ્યાત્મથી ગરીબ દેશમાં ક્યાં આવી છીએ. કોઈ તીર્થંકર પરમાત્મા નહીં, કોઈ કેવળ જ્ઞાની નહીં, કોઈ આચાર્ય ઉપાધ્યાય સાધુઓ ક્યાંય દેખાય નહીં. દેવ ઉપરથી આવીને અમે કહીએ છીએ પરમ સત્ય છે એવો સાથ ન આપે આવા ગરીબ દેશમાં અમે ક્યાં આવી છીએ. અને ગુરુદેવને આંખમાંથી ગરમ ગરમ આંસુ રહેતા હોય એ જોઈને આપણને પણ તકલીફ થાય. પણ ક્યારેક એવું પણ કહેવાય જાય કે સાહેબ આપને રોવું એટલું રોઈ લો, આપણે ભરત ચિત્રમાં ના આવવું હોય તો પણ અમારા પુણ્ય એટલા જબરજસ્ત હતા. હજારો લાખો જીવોનો ભાવિ હોનાર ભવ્ય નિર્માણ થઈ ચૂક્યું હતું કે આપણે ના આવવું હોય તો અમારા પુણ્ય આપણે ભરત ચિત્રમાં ચૂકીને લઈ આવે માટે આપ અમારા માટે આવ્યા છો. નાથ, અમે અનંત કાળની અંદરમાં આત્માની વાત સાંભળી જ નથી. કેવા આત્માની વાત સાંભળી છે તો કે અઢી અક્ષરનો શબ્દ જેની પૂતગલની રચના થાય આ ત મા એવા આત્માની વાત સાંભળી છે. પણ હું આત્મા છું એ વાત હે ગુરુદેવ આપણને મળતા, આપના સાનિધ્યમાં આવતા, આપના શરણમાં આવતા હું આત્મા છું એ દ્રષ્ટિકોણથી અમે આત્માની વાત સાંભળી છે. એટલે અમારો ભવ સમુદ્રનો કિનારો નિયમથી નિશ્ચિતપણે આવી ચૂક્યો છે. માટે જ પ્રભુ આપ મહાવિજયથી આ સંસારના આતાપથી છોડાવવા માટે અને મોક્ષપુરીમાં લઈ જવા માટે હે નાથ આપ અમારા માટે ભરતક્ષેત્ર પધારા. ધન્ય અમારા ભાગ્ય, ધન્ય આ ભરતક્ષેત્ર, ધન્ય આ પળ જે પળની અંદરમાં ગુરુદેવનું સીધું સાનિધ્ય, ગુરુદેવનો સીધો ઉપકાર, અમી દ્રષ્ટિ અને કેવું હૃદય એમનું, બાળક જેવું નિખાલસ હૃદય. જાણે ગુરુદેવને જોઈએ તો એમ લાગે જ નહીં કે ઓહો ગુરુદેવ ક્યાં 80 વર્ષ 85 વર્ષ અને ક્યાં આપણે 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષમાં. પણ ગુરુદેવ એવી રીતે વાત કરે કે આપણને લાગે બસ આપણામાં અને ગુરુદેવમાં કાંઈ ફરક જ નથી. એટલી અદ્ભુતતાથી, એટલી અલૌકિકતાથી, એટલી નિખાલસતાથી, એટલી વિશાળતાથી એ ભગવાન આત્માની વાત એક જીવ સમજે એવી નિષ્કારણ કરુણાથી ગુરુદેવ શ્રીએ ભગવાન આત્માની વાત બતાવી છે. કુંકુનાચાર્ય ભગવાનના હૃદયને ખોયલા છે અને એ એટલી સ્પષ્ટતાથી ખોયલા છે કે આજે કોઈ પણ જીવ આત્માને સમજવા માટે બેસે તો અલ્પકાળની અંદરમાં આત્માને સમજી શકે એવી સરળતાથી, એવી અદ્ભુતતાથી પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી આપણને મળી છે. એ વાણીની અંદરમાં જેટલો વિષય સ્પષ્ટ થયો છે એની બહાર આપણે ક્યાંય લક્ષ્ય કરવાની જરૂરત નથી. હવે આપણે ચાલતા વિષયની અંદરમાં જોઈએ, છઠ્ઠી ગાથાની અંદરમાં તો પેલા પેરેગ્રાફની અંદરમાં ભગવાન આત્મા જે છે એ જ્ઞાયક એક ભાવ છે. એ તો જ્ઞાયક એક ભાવ છે, નથી જ્ઞાયક એક ભાવ છે, એ જ્ઞાયક એક ભાવ છે. જે દ્રષ્ટાંત જે આપે છે એ દ્રષ્ટાંતની અંદરમાં એમ કે છે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. લાકડું છે એ બળવા યોગ્ય છે અને એમાં બળવાની યોગ્યતા છે માટે એ બળે છે. અગ્નિ લાકડાને બાળે છે એમ નથી. જેવું લાકડું છે એવા આકારે અગ્નિ થઈ તો ખરી, લાકડું લાંબું છે તો અગ્નિ લાંબી થઈ, લાકડું ટેડું છે તો અગ્નિ ટેડી થઈ. તો હવે જેવો લાકડાનો આકાર છે એવો આકાર અગ્નિ થઈ તો એ જેવો અગ્નિ ખાલી એ આકારે થઈ તેને બાળનાર કહેવાય. શું કામ? તો કે જેવો લાકડાનો આકાર છે, જેવો કોલસાનો આકાર છે, જેવો છાણાનો આકાર છે એવા આકારે અગ્નિ થઈ તો અગ્નિને બાળનાર કહેવાય છે. પરંતુ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, અગ્નિને કારણે લાકડું બળતું નથી. પ્રભુ અગ્નિને કારણે તો લાકડું બળતું નથી પણ લાકડાને કારણે લાકડું બળતું નથી. એટલે લાકડા દ્રવ્યને કારણે લાકડાની પર્યાય બળતી નથી. અગ્નિને કારણે લાકડું બળે એવી વ્યવસ્થા તો છે નહીં પણ લાકડા દ્રવ્યને કારણે લાકડાને પર્યાય રૂપી લાકડું બળે છે એવી વ્યવસ્થા પણ વિશ્વની અંદરમાં છે. લાકડાની પર્યાય પોતાની યોગ્યતાથી, પોતાના તત્ સમયની યોગ્યતાથી સ્વયં પોતે બળે છે. લાકડાની પર્યાય એટલે કે શીતળ પર્યાયનો વ્યય થઈ ઉષ્ણ પર્યાયનો ઉત્પાદ થયો એ પર્યાયની પોતાની યોગ્યતા છે. એની અંદરમાં લાકડું દ્રવ્ય કારણ નથી. કારણ નથી લાકડું દ્રવ્ય તો અગ્નિ ક્યાંથી કારણ હોય? અને અગ્નિ કારણ ન હોય તો પણ વ્યવહારથી એમ કહેવાય કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને બાળનાર કહેવાય છે. આ કથન માત્ર છે, આ કહેવાની વાત છે, આ વાસ્તવિકતા નથી. એનો મતલબ શું થયો? અગ્નિને કારણે લાકડું બળતું નથી, અગ્નિને કારણે નથી બળતું, લાકડા દ્રવ્યને કારણે નથી બળતું, લાકડાની પર્યાય પોતાની યોગ્યતાથી ઉષ્ણ પર્યાય રૂપે સ્વયં પોતે પરિણમે છે. એમ છતાં વ્યવહારનો ઉપદેશ કેવો છે? કે જેવું લાકડું છે એવા આકારે અગ્નિ થઈ તો એને બાળનાર કહેવાય. તો હવે એ લાકડાના આકારે થવાથી અગ્નિને બાળનાર કહેવાય, અને જ્ઞાન જ્ઞેયના આકારે થાય. જ્ઞાન જેવો જ્ઞેય છે, આ સુંદર દેખાય છે, આ જીનવાણી દેખાય છે, ગુરુદેવ દેખાય છે, સિમંદર ભગવાન દેખાય છે, મહાવીર ભગવાન દેખાય છે, આદિનાથ ભગવાન દેખાય છે, વિશ્વયરવાન ભગવાન દેખાય છે, આચાર્ય ભગવંતોના પાદુકાઓ દેખાય છે, તો આ બધું જે દેખાય આ બધા જ્ઞેયો છે. હવે આ જ્ઞાનથી જ્ઞેયના આકારેથી, તો જેમ અગ્નિ લાકડાના આકારે થઈ, પણ અગ્નિએ લાકડાને બાળ્યું નથી, તો પણ એ આકારે થયું એટલે એને બાળનાર કહેવાય છે. એવી રીતે જ્ઞાન જ્ઞેયના આકારેથી, તો એને જાણનાર કહેવાય છે. અગ્નિ લાકડાના આકારે થાય તો એને બાળનાર કહેવાય, અને જ્ઞાન જ્ઞેયના આકારે થાય તો એને જાણનાર કહેવાય. પણ જેમ અગ્નિ લાકડાને બાળતી નથી, તેમ જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. જેમ લાકડાને અગ્નિની પરાધીનતા નથી, તેમ જ્ઞાનને જ્ઞેયની પરાધીનતા નથી. કે જ્ઞેયને કારણે જ્ઞાન થાય છે એમ નથી, અગ્નિને કારણે લાકડું બળે છે એમ નથી. પ્રભુ તો છે શું, આ જ્ઞેયને કારણે જ્ઞાન, જ્ઞેયો છે માટે જ્ઞાન થાય છે એમ નથી. તો કે એમ વ્યવસ્થા નથી. શું કામ નથી? તો કે આ જે જગતમાં પદાર્થો જે છે એની અંદરમાં પ્રમેયત્વ શક્તિ છે, જ્ઞેયત્વ ધર્મ છે. એ જ્ઞેયત્વ ધર્મ હોવાને કારણે એ જ્ઞેયો જ્ઞાનની અંદરમાં ઝળકે છે. તો આ ઝળકવું સહજ છે, સ્વાભાવિક છે. જ્ઞાનને જ્ઞેયની અપેક્ષા વિના જ્ઞેયો જ્ઞાનની અંદરમાં ઝળકે છે. જ્ઞાન જ્ઞેયને જાણે છે એમ નથી, જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એમ છે. જણાય છે કે નહીં પછી નક્કી કરશું, પણ પહેલા એકવાર પ્રથમ પગથિયે એટલું નક્કી કર કે જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે. હવે જે જ્ઞાનની અંદરમાં જ્ઞેયો જણાય છે એ જ્ઞેયની સાપેક્ષતામાં એ જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય છે. તેમાં જ્ઞેયની સાપેક્ષતા, આ સોનગઢનું ચિત્ર છે, એ સોનગઢનું ચિત્ર જ્ઞાનની અંદરમાં જણાવું તો આ ચિત્ર એ જ્ઞેય છે. એ જ્ઞેયની સાપેક્ષતામાં જે જ્ઞાનની અંદરમાં એ જ્ઞેય જણાણું એને જ્ઞેયાકાર કહેવાનું. શું કામ? તો કે જેવું જ્ઞેય છે એવું જ્ઞાનની અંદરમાં જણાવું. જેવો લાકડાનો આકાર છે એ આકારે અગ્નિ થઈ, તો અગ્નિ આકારે થઈ એટલે અગ્નિ થઈ ગઈ બાળના. જ્ઞાન જ્ઞેયના આકારે થયું તો એ થઈ ગયું જ્ઞેયાકાર. આવું છે કે નહીં? તો કે આવું કહેવાય તો છે. આ કહેવાય છે નો મતલબ શું? સાચું કે ખોટું એ નક્કી કરવું પડશે. સાચું કે ખોટું? જ્યાં સુધી અગ્નિ લાકડાને બાળે છે એવી સમજણ છે ત્યાં સુધી જ્ઞાન જ્ઞેયને જાણે છે, જ્ઞાન પરને જાણે છે એવી સમજણ રહેશે. અને જ્યાં સુધી એવી સમજણ રહેશે ત્યાં સુધી એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથેનો સંબંધ રહેશે. જ્યારે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. લાકડાને અગ્નિ સાથેનો કોઈ સંબંધ નથી અને જ્ઞાનને અગ્નિ સાથેનો કોઈ સંબંધ નથી. સાહેબ શું કહો છો? જ્ઞાનને અગ્નિ સાથેનો કોઈ સંબંધ નથી? કોઈ સંબંધ નથી. જેમ અગ્નિને લાકડાની સાથેનો કોઈ સંબંધ નથી. અરે સાહેબ, સંયોગ સંબંધ તો છે કે નહીં? ભાઈ, સંયોગ સંબંધને સિદ્ધ કરીને તારે સિદ્ધ શું કરવું છે? સંસાર સિદ્ધ કરવો છે કે મોક્ષમાં જવું છે? જો મોક્ષમાં જવું છે તો સર્વપ્રથમ તો એ નક્કી કર કે મારે જગતના કોઈ પણ પદાર્થની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કોઈ પણ પદાર્થની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. સંબંધ કેટલા પ્રકારના? કર્તા કર્મ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને જ્ઞાતા જ્ઞેય સંબંધ. સંબંધ ત્રણ પ્રકારના, કર્તા કર્મ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને જ્ઞાતા જ્ઞેય સંબંધ. મારા જ્ઞાનને જગતની સાથે કર્તા કર્મ સંબંધ છે કે નથી. આ જગત મારા જ્ઞાનમાં જણાય છે તો જ્ઞાતા જ્ઞેય સંબંધ છે કે નથી. ગુરુદેવ છે એ મારા જ્ઞાનની અંદરમાં જણાય છે તો એ મારું નિમિત્ત છે અને એ નિમિત્તને લગતે એવો નૈમિત્તિક ભાવ ઉત્પન્ન થાય છે તો એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે નથી. નિર્ણય ગુરુદેવે આપેલો છે પણ એ ગુરુદેવનો આપેલો નિર્ણય ગુરુદેવ માટે કામનો છે. આપણો નિર્ણય આપણે કરવો પડશે. જ્યાં સુધી આપણે નક્કી નહીં કરીએ કે મારે જગતની સાથે કર્તા કર્મ સંબંધ કેવી રીતે હોઈ શકે. અરે જ્યારે દ્રવ્ય પર્યાયની વચ્ચે કર્તા કર્મ સંબંધ ન હોય ત્યારે બે પદાર્થની વચ્ચે કર્તા કર્મ સંબંધ આવે કેવી રીતે? દ્રવ્ય પર્યાયની વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી કારણ કે દ્રવ્ય આ કરતા સ્વભાવી ભગવાન આત્મા છે. પર્યાયના કરતા કર્મ પર્યાયની અંદરમાં છે. હવે પર્યાયના કરતા કર્મ પર્યાયની અંદરમાં હોય તો એક જીવ દ્રવ્યની પર્યાય બીજું પૂતગલ દ્રવ્યની પર્યાય એ બેની વચ્ચે કરતા કર્મ સંબંધ આવે કેવી રીતે? માટે બે પદાર્થની વચ્ચે કરતા કર્મ સંબંધ હતા નહીં છે નહીં અને રહેશે નહીં એવું જે નક્કી કરશે એ હું આ કરતા સ્વભાવી ભગવાન આત્મા છું એવા નિર્ણય ઉપર આવશે. બીજું નિમિત્ત નૈમિત્તિક સંબંધ. જો તમારી દ્રષ્ટિ આ જગતની અંદરમાં દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતો ગુરુદેવ આ બધા મારા નિમિત્તો છે એવી દ્રષ્ટિ અંતરંગની અંદરમાં જો પડી હશે તો નિમિત્તની ઉપર દ્રષ્ટિ થતા એવો રાગ ભાવ નૈમિત્તિક ભાવ ઉત્પન્ન થયા વિના નહીં રહે. આ વિશ્વની અંદરમાં મારું કોઈ નિમિત્ત નથી તો છે શું? તો કે વર્તમાન પર્યાય છે એ ક્ષણિક ઉપાદાન છે અને ત્રિકાળી ભગવાન આત્મા છે એ ત્રિકાળ ઉપાદાન. પર્યાય ક્ષણિક ઉપાદાન અને દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન. એવી જ રીતે ગુરુદેવની પર્યાય જે છે એ ક્ષણિક ઉપાદાન અને ગુરુદેવનું દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન. એવી રીતે ભગવાનની પર્યાય જે ક્ષણિક ઉપાદાન અને એમનું દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન. એવી રીતે વિશ્વના સર્વ જીવો જે છે એની સર્વની સર્વ પર્યાયો ક્ષણિક ઉપાદાન અને એમનું દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન. જ્યાં દ્રષ્ટિની અંદરમાં ઉપાદાન 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 આવશે તો આ નિમિત્ત નૈમિત્તિકની ચર્ચા બંધ થઈ જશે. નિમિત્ત ઉપર દ્રષ્ટિ જશે તો જેવું નિમિત્ત એવો નૈમિત્તિક ભાવ ઉત્પન્ન થયા વિના નહીં રહે. દેવશાસ્ત્ર ગુરુ હશે તો રાગભાવ ઉત્પન્ન થયા વિના નહીં રહે અને પૈસા ભોગ પાંચ ઇન્દ્રિયના વિષયો હશે તો પાપ ભાવ ઉત્પન્ન થયા વિના નહીં. એટલે નક્કી કર કે મારે જગતની અંદરમાં કોઈની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. ત્રીજું હું જાણનાર અને જગત મારું નહીં એવો જ્ઞાતા જ નહીં સંબંધ મારે કોઈની સાથે નથી. હું જાણનાર એટલે જ્ઞાન એવો હું જાણનાર અને જગત મારું નહીં એવા જ્ઞાન જ્ઞેય સંબંધો જ્યાં સુધી દ્રષ્ટિની અંદરમાં રહેશે ત્યાં સુધી જ્ઞાન જ્ઞેયનો સંકર દોષ ઉત્પન્ન થયા કરશે. અચ્છા જગત મારું જ્ઞાન અને હું જાણનાર જ્ઞાન એવું તો નથી પણ હું જાણનાર જ્ઞાન અને જ્ઞાયક મારું જ્ઞાન એવું છે કે નહીં? ચલો એ પર જ્ઞાન જે છે એની સાથે તો મારે કોઈ પ્રકારનો સંબંધ નથી. હું જાણનાર અને જગત મારું જ્ઞાન એવો સંબંધ તો નથી પણ હું જાણનાર અને જ્ઞાયક મારું જ્ઞાન સ્વજ્ઞાન એવું તો છે કે નથી? તો કે એવું પણ નથી. જ્યાં સુધી હું જાણનાર જ્ઞાન અને જ્ઞાયક મારું જ્ઞેય એવો જ્ઞાન જ્ઞેય સંબંધ સ્થાપીશ ત્યાં સુધી ભેદ ઉત્પન્ન થશે રાગ ઉત્પન્ન થશે વિકલ્પ ઉત્પન્ન થશે. એટલે મારે કોઈની સાથે જ્ઞાતા જ્ઞેય સંબંધ પણ નથી. કર્તા કર્મ સંબંધ નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી અને જ્ઞાતા જ્ઞેય સંબંધ નથી. આ ત્રણેય સંબંધોનો નાસ્તિથી સર્વ સંબંધ કોઈ પણ પ્રકારનો સંબંધ કોઈ પણ ની સાથે મારે નથી.
પ્રકાશભાઈ
હાજી
પ્રકાશભાઈ, વ્યાપ્ય વ્યાપક સંબંધ એનું પણ લેશો જરાક, કે આ આમાં લાગુ પડે કે નહીં?
હું ક્યાંય પણ દ્રવ્ય અને પર્યાય એની વચ્ચે પણ વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, કારણ કે કોઈ પણ સમયે કોઈ પણ કાળે પર્યાયની અંદરમાં દ્રવ્ય આપતું જ નથી, આવતું જ નથી. જ્યાં સુધી પર્યાયની અંદરમાં દ્રવ્ય આવશે અને એની અનુભૂતિ થશે, એવું લક્ષ્ય છે, એવી ભાવના છે, એવી સમજણ છે કે દ્રવ્ય પર્યાય વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. બે પદાર્થની વચ્ચે તો વ્યાપ્ય વ્યાપક સંબંધ હોઈ શકે નહીં, પણ દ્રવ્ય પર્યાયની વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે કે નહીં? તો જ્યાં સુધી બે પદાર્થની વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં સુધી તો ઘોર અજ્ઞાન છે, પણ દ્રવ્ય પર્યાયની વચ્ચે પણ વ્યાપ્ય વ્યાપક સંબંધ જ્યાં સુધી સાથ છે ત્યાં સુધી ખરેખર હું તો અકર્તા, અભોગતા, અવેદક, અકારણ પરમાત્મા છું એવો વિશ્વાસ નહીં આવે. કારણ કે દ્રવ્ય કોઈ પણ સમયે પર્યાયની અંદરમાં વ્યાપતું જ નથી. અનુભૂતિમાં શું થાય છે, સ્વપ્રકાશનના સમયે શું થાય છે, એક અલગ ચર્ચા છે, એ આ છઠ્ઠી ગાથાની અંદરમાં જ એ વિષય આવશે. પણ અત્યારે તો આપણે કોઈ સંબંધ કાંઈ છે કે નહીં, પર્યાય જુદું અને દ્રવ્ય જુદું, પર્યાયના સત્કારક પર્યાયની અંદરમાં અને દ્રવ્યની અંદરમાં એની શક્તિ છે, પણ અપરિણામી શક્તિ છે, પરિણમતી શક્તિ નથી. પરિણમન પર્યાયની અંદરમાં અને શક્તિ અપરિણામી. તો હું તો અપરિણામી પરમાત્મા છું. જ્યાં સુધી હું અપરિણામી પરમાત્મા છું એવો સંબંધ નહીં આવે, એવો ખ્યાલ નહીં આવે, ત્યાં સુધી વ્યાપ્તિ વ્યાપક સંબંધ પણ કઈ જોશે તો હું તો પર્યાયની અંદરમાં નહીં વ્યાપનારો, મારા ત્રિકાળ સ્વભાવને નહીં છોડનારો. પર્યાય મારા માટે પરદ્રવ્ય, પર્યાય મારા માટે પરક્ષેત્ર, પર્યાય મારા માટે પરકાળ અને પર્યાય મારા માટે પરભાવ. એવું જ્યાં સુધી નહીં દેખાય, એવું જ્યાં સુધી નહીં સમજાય, ત્યાં સુધી દ્રવ્ય પર્યાય એટલે કે બે સ્વભાવની વચ્ચેની ભિન્નતા જેમની તેમ સ્પષ્ટ જ્ઞાનમાં નહીં આવે, અને જ્યાં સુધી એ બંનેની વચ્ચેની ભિન્નતા ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી એકની અંદરમાં એક અભેદ ત્રિકાળી સ્વભાવ વસ્તુ માત્ર હું છું એવું વજન, એવું જોર, એવું અહમ, એવું એકત્વ, એવું લક્ષ એ નાયક ઉપર નહીં પડતા, પરિણામની અંદરમાં સમ્યક દર્શનનો જન્મ થતો નથી. સમ્યક દર્શન એ અકસ્માતિક રીતે સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. કોઈ પ્રયત્ન કરે અને સમ્યક દર્શન ઉત્પન્ન થાય એવું ત્રણ કાળોમાં ક્યારે પણ બનતું નથી. પોતાનો સ્વભાવ જે છે એ ત્રિકાળ છે, અવ્યાપક છે, અકર્તા છે, અભોગતા છે, અવેદક છે, અકારણ પરમાત્મા છે. સમ્યક દર્શનનું કારણ ભગવાન આત્મા નથી. આ વાત ગળે ઉતારવી પડશે. સુકામ સમ્યક દર્શનનું કારણ ભગવાન આત્મા નથી, કારણ કે ભગવાન આત્મા આ કારણ પરમાત્મા છે. પર્યાયની જ્યારે યોગ્યતા હશે ત્યારે પર્યાય સ્વયં પોતે પોતાની યોગ્યતાથી હું અપરિણામી છું એવો જયઘોષ કરતી, અપરિણામી ભગવાન આત્માનો અનુભવ કરતા સહજપણે સ્વભાવની અંદરમાં લીન થઈ જશે. એ કર્તા કર્મનું અનન્યપણું કહેવાશે, એ પણ એક વિષય છે. પણ એ વિષયને જ્યારે ભેદ જ્ઞાનની ચરમ સીમાએ આત્માની વાત કરવામાં આવતી હોય ત્યારે વિષય પણ એમાં લાગુ નથી પડતો. એ પ્રમાણ જ્ઞાન છે, એ અનુભવ જ્ઞાન છે, એ ત્યાગવાદ જ્ઞાન છે. અનુભૂતિની અંદરમાં ત્યાગવાદ જ્ઞાનનો સદભાવ છે, પણ અનુભૂતિનો વિષય ભગવાન આત્મા જે છે એની અંદરમાં ત્યાગવાદનો અભાવ છે. તો જેની અંદરમાં ત્યાગવાદનો અભાવ છે, જેની અંદરમાં પર્યાયનો અભાવ છે, જે પર્યાયની અંદરમાં દ્રવ્ય કદાચ આવતું નથી, પર્યાયની અંદરમાં દ્રવ્યનો અનુભવ ક્યારે પણ થતો નથી, પર્યાયની અંદરમાં પર્યાયના દ્રવ્યનો અનુભવ થાય છે, પર્યાયની અંદરમાં ત્રિકાળી દ્રવ્યનો વર્તમાનની અંદરમાં પૂજ્ય ગુરુદેવને કારણે આપણને સૌને સ્પષ્ટ થયું છે અને એ અત્યંત સ્પષ્ટ રીતે સમજાયેલી છે. કારણ કે દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન ભિન્ન સ્વભાવ, જેમ જીવ અને પૂતગલ બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, એવી રીતે એક દ્રવ્યના બે સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. તો જ્યારે બે સ્વભાવ છે તો બંને સ્વભાવની વચ્ચે ભિન્નતા જ હોવી જોઈએ. ભિન્નતા ન હોય તો બે સ્વભાવ ના કહેવાય. દ્રવ્ય ત્રિકાળ શું, અને પર્યાયની અંદરમાં
પ્રકાશભાઈ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ એ ભિન્ન ભિન્ન છે, પણ તેમ છતાં સાપેક્ષ છે ને, એક જ દ્રવ્યને જોવાની બે દ્રષ્ટિ છે ને.
ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે.
એમનો ફોન ઓન એન્ડ ઓફ થતો લાગે છે. પર્યાય સ્વભાવ અને દ્રવ્ય સ્વભાવ ની આપે વાત કરી, એ સર્વથા ભિન્ન તો નથી ને, એ સાપેક્ષ વ્યાખ્યા છે ને. એ દ્રવ્ય સ્વભાવ વગર પર્યાય સ્વભાવ
પ્રમાણ ની અંદર માં જોવામાં આવે, પ્રમાણ થી જોવામાં આવે તો દ્રવ્ય પર્યાય કથનથી ભિન્ન અભિન્ન છે. પણ જ્યારે ભેદ જ્ઞાનની વાત હોય, દ્રષ્ટિના વિષયની વાત હોય, અધ્યાત્મની વાત હોય, ત્યારે જો પ્રમાણમાંથી નિશ્ચય નીકાળવામાં ન આવે તો એ પ્રમાણ સમજણનો અર્થ શું છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એ કથનચિત ભિન્ન અભિન્ન છે, એ સાપેક્ષ ભિન્ન અભિન્ન છે, એવું તો આપણે અનાદિકાળની અંદરમાં અનંત વખત જ્ઞાનના માધ્યમથી જાણ્યું. હવે જ્ઞાનના માધ્યમથી કથનચિત ભિન્નતા અભિન્નતાની વાત, પણ દ્રષ્ટિનો વિષય જે છે, શ્રદ્ધાનો વિષય જે છે, એ તો એમ કે છે દ્રવ્ય પર્યાય બંને સર્વથા ભિન્ન છે. જ્યાં સુધી દ્રવ્ય પર્યાય સર્વથા ભિન્ન નહીં સમજાય ત્યાં સુધી હું ભગવાન આત્મા છું એ વાત નહીં સમજાય. આજ દિવસ સુધી એને દ્રવ્ય અને પર્યાયની વચ્ચે ભિન્નતા અભિન્નતા સમજાણી છે, પણ સર્વથા ભિન્નતા નથી સમજાણી. શું કામ નથી સમજાણી? કારણ કે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ બે સ્વભાવ છે, અને સ્વભાવ હંમેશા નિરપેક્ષ હોય. એક સ્વભાવને બીજા સ્વભાવની જો સાપેક્ષતા હોય તો એને સ્વભાવ ન કહેવાય, એ તો પરાધીન થઈ જાય. જો દ્રવ્યને પર્યાયની અપેક્ષા હોય, પર્યાયનું અસ્તિત્વ દ્રવ્યને કારણે હોય, તો પર્યાય દ્રવ્યને પરાધીન છે. આવું કોઈ દિવસ ક્યારે પણ બનતું નથી દ્રષ્ટિના વિષયની અંદરમાં. દ્રષ્ટિનો વિષય તો પર્યાય અને દ્રવ્ય બંનેની વચ્ચે અત્યંત ભિન્નતા, સર્વથા ભિન્નતા. કેટલી ભિન્નતા? તો કે પર્યાયને પરદ્રવ્ય કહ્યું, આત્માનું ક્ષેત્ર એટલે ત્રિકાળી ભગવાન આત્માનું ક્ષેત્ર અને પર્યાયનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. પ્રદેશ ભેદ છે દ્રવ્ય અને પર્યાયની વચ્ચે. જે દ્રવ્યનો પ્રદેશ છે તે પર્યાયનો પ્રદેશ નથી. પર્યાય જે ક્ષેત્રમાંથી ઉત્પન્ન થાય છે એ પર્યાયનું ક્ષેત્ર છે, અને અપરિણામી રહેતું દ્રવ્ય એ દ્રવ્યનો ક્ષેત્ર છે, એ સ્વક્ષેત્ર છે. દ્રવ્ય અને પર્યાયની વચ્ચે સર્વથા ભિન્નતા છે. ગુરુદેવ શ્રીએ 320મી ગાથાની અંદરમાં કેવળ જ્ઞાનને શું કહ્યું છે? કેવળ જ્ઞાનને પરભાવ કયો છે? કેવળ જ્ઞાનને અવસ્તુ કહી છે. કેવળ જ્ઞાન અવસ્તુ ગુરુદેવ? અરે ભાઈ, તું તો એવી વસ્તુ છું ને જેમાં અનંતી કેવળ જ્ઞાનની પર્યાય હોય, જેમાંથી નીકળા જ કરે તો પણ જેનો એક કણ પણ ઓછો ન થાય એવું જ્ઞાન મૂર્તિ તું છો ને. તો એક સમયની પર્યાયને ત્રિકાળીની શું અપેક્ષા છે? અને ત્રિકાળી પોતામાંથી પર્યાયને શું આપે છે? કોઈ પ્રકારનું સંપ્રદાન અપાદાન આદાન પ્રદાન દ્રવ્ય પર્યાયની વચ્ચે છે જ નહીં. પર્યાય ભિન્ન અને દ્રવ્ય ભિન્ન, સર્વથા ભિન્ન. એક વખત રાત્રિ તત્વ ચર્ચાની અંદરમાં કોઈ પ્રમાણના લોભવાળો જીવ હતો. જ્યારે જ્યારે ગુરુદેવ દ્રષ્ટિના વિષયની વાત કરે, પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે એની ચર્ચા કરે, ત્યારે ત્યારે એમને તકલીફ ઉત્પન્ન થાય. અને એ વારંવાર પ્રવચનસાર, મોક્ષમાં પ્રકાશક, મોક્ષશાસ્ત્ર, તત્વાર સૂત્ર ઇત્યાદિ શાસ્ત્રોના આધાર આપીને એ ગુરુદેવને વારંવાર એક ને એક વાત છે, પણ સાહેબ વસ્તુ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે ને, વસ્તુ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે ને. તો ગુરુદેવ કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એ કોને? તો કે સ્નેહ સાહેબ, પણ વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે કે નહીં? તો ગુરુદેવ કે ભાઈ, વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એમાંથી દ્રવ્યને કાઢ, એમાંથી નિશ્ચયને કાઢ, એમાંથી સુધાત્માને કાઢ, અને સુધાત્મા હું છું એમ દ્રષ્ટિ કર, તો તને જે સુધતા ઉત્પન્ન થશે એની અંદરમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એની તને અનુભૂતિ થશે. પણ એ અનુભૂતિ વગર તને વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ દેખાય છે ક્યાં? જ્ઞાનમાં ક્યાં આવે છે? તે તો જયારે અનુભૂતિ થાય ત્યારે જ્ઞાનમાં આવે છે. અને ભાઈ, એ તો તને ક્યારે જ્ઞાનમાં આવશે? જયારે તને દ્રવ્ય અને પર્યાય બંને સર્વતાધીન દેખાશે. સાહેબ, કેટલા ધીન? ગુરુદેવશ્રી નો ઉત્તર એ હતો, તારું મસ્તિષ્ક અને દિવાલ સામે દેખાય છે ને એટલા ધીન. જ્યાં ફોડ માથું, આ શબ્દ હતા ગુરુદેવના ઉત્તર. અરે ભાઈ, અમે તને કહીએ છીએ કે વસ્તુની વ્યવસ્થા એવી છે, દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાય સમાતી નથી. આચાર્ય ભગવાન એમ કહે છે કે પ્રમત અપ્રમતથી રહીત એક નાયક ભાવ છે. પ્રમત અપ્રમતથી રહીત એટલે પ્રમત અપ્રમતમાં કઈ પર્યાય રહી ગઈ? 1-14 ગુણ સ્થાનની કોઈ પણ પર્યાય ન રહી ગયા, નહીં બધી પર્યાયોથી ભગવાન આત્મા રહીત છે એવો એક નાયક ભાવ છે, એ હું છું એવું જે દ્રષ્ટિ કરે છે, એવી જે ઉપાસના કરે છે, એવી જે સેવા કરે છે, એને શુદ્ધતા ઉત્પન્ન થાય છે, એ શુદ્ધતાની અંદરમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એનું જ્ઞાન થાય છે. પણ કોનો થાય છે જ્ઞાન? બેનું જ્ઞાન કોને થાય છે? કે જેને એકનું શ્રદ્ધાન થાય છે એને બેનું જ્ઞાન થાય છે. એટલે એક ત્રિકાળી શુદ્ધ પરમાત્મા હું છું એવું જેને શ્રદ્ધાન થાય છે એને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જ્ઞાન થાય છે. પણ જેને હું ત્રિકાળી પરમાત્મા પરિણામ માત્રથી રહીત, પ્રમત અપ્રમતથી રહીત, સર્વથા ભિન્ન પર્યાયથી હું એક ત્રિકાળી ભગવાન આત્મા છું એવું શ્રદ્ધાન જેને થતું નથી એને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન પણ કદાચથી ઉદ્ભવિત થતું નથી. એની પરિસ્થિતિ તો શું છે? એની પરિસ્થિતિ તો એ છે કે પરપદાર્થની અંદરમાં એકત્વ કરતો, પરપદાર્થની અંદરમાં રમતો, ભ્રાંતિને પ્રતિપળ ઉત્પન્ન કરતો, સંસારની અંદરમાં રખડતા, ચાર ગતિઓની અંદરમાં પરિભ્રમણ કરતા, અનંતકાળે એને વિતાવ્યો અને અનંતકાળે વિશે વિકસતો. જો તને વર્તમાનની અંદરમાં શ્રદ્ધાનો વિષય જે છે, દ્રષ્ટિનો વિષય જે છે, હું પણ કોઈ દિવસ બેમાં ન હોઈ શકે. જ્ઞાન બેનું હોય પણ હું પણ બેનું હોય? કોણ વ્યક્તિ એમ પોતાને પ્રકાશ પણ માને અને રમેશ પણ માને? હું પ્રકાશ છું અથવા હું રમેશ છું, બેમાંથી એક હોઈ શકે, બંને ન હોઈ શકે. તો શ્રદ્ધા એટલે અહમ, અહમ એકો ખલુ શુદ્ધો, હું એક શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ છું, એની અંદરમાં બેપણાની વાત જ નથી. શ્રદ્ધા ને એકનું, હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું ગાયક ભાવ છું, હું પ્રમત અપ્રમત થી રહીત છું. જેને પ્રમત અપ્રમત થી રહીત ની પ્રમત અપ્રમત થી રહીત જે છે આજે,
તો જે પર્યાયમાં જે દ્રવ્ય આવે છે તો એ કયો દ્રવ્ય આપણે કહેશું એ થોડું મતલબ ક્લિયર કરશો જી?
ગુરુદેવશ્રીને એક સમય એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, પ્રશ્ન એમ છે કે ભાઈ પર્યાયની અંદરમાં દ્રવ્ય આવે છે તો કયું દ્રવ્ય? પર્યાયની અંદરમાં પર્યાયનું દ્રવ્ય આવે છે, ત્રિકાળી દ્રવ્ય પર્યાયની અંદરમાં આવતું જ નથી. ત્રિકાળી દ્રવ્ય જો પર્યાયની અંદરમાં આવે તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય, અને દ્રવ્યનો ક્યારેય નાશ નથી થતો. પર્યાય પ્રત્યેક પણ પ્રત્યેક સમય પર્યાયનો નાશ થાય છે. જો ત્રિકાળી દ્રવ્ય પર્યાયની અંદરમાં આવી જાય તો પર્યાયના નાશે, પર્યાયના વ્યયે દ્રવ્યનો પણ વ્યય થઈ જાય, દ્રવ્યનો પણ નાશ થઈ જાય. તો પર્યાયની અંદરમાં દ્રવ્ય આવતું જ નથી. પણ નિર્વિકલ્પ અનુભવના સમયે, નિર્વિકલ્પ અનુભવના સમયે કોઈ પ્રકારનો વિકલ્પ નથી, એક શુદ્ધાત્મા માત્રની અનુભૂતિ છે. તો એ પોતે પોતાને અનુભવે છે, એટલે પર્યાય દ્રવ્યને અનુભવે છે એમ નથી, પોતે પોતાને અનુભવે છે, એટલે આત્મા આત્માને અનુભવે છે. ત્યાં દ્રવ્ય પર્યાયનો વિભાગ નિર્વિકલ્પતાની અંદરમાં મટી જાય છે, સમાપ્ત થઈ જાય છે, ત્યાં આત્માનો અનુભવ થાય છે. પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે એવું અનુભવના સમય નથી, અનુભવના સમય આત્મા છે. પણ અનુભવમાંથી બહાર આવે છે તો પર્યાય માત્રથી રહીત, પ્રમત અપ્રમતથી રહીત, શુદ્ધાત્મા માત્ર વસ્તુ જે છે તે હું છું એવા લક્ષ્ય ફરીને અનુભૂતિ થાય છે. પણ વસ્તુ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે તો એની અંદરમાં વિકલ્પની હારમાળા છોડીને બીજું કાંઈ જ ચાલતું નથી. અને આ વાત છઠ્ઠી ગાથાના બીજા પેરેગ્રાફની અંદરમાં આચાર્ય ભગવાન અને ગુરુદેવ શ્રી અત્યંત 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 સ્પષ્ટ કરે છે, અને એટલી હદે સ્પષ્ટ કરે છે કે એક વખત શાંતિથી છઠ્ઠી ગાથાને આપણે સમજીએ તો પ્રમાણનું સ્વરૂપ જે છે એ પણ જેમ છે તેમ ખ્યાલમાં આવશે. ચારિત્ર એ પર્યાય નું પરિણામ છે, અનુભૂતિ પર્યાયમાં થાય છે, ભગવાન આત્મા જે છે, દ્રષ્ટિનો વિષય જે છે, સમ્યક દર્શન નો વિષય જે છે, એ તો અપરિણામી ભગવાન આત્મા છે. અપરિણામી ભગવાન આત્મા ક્યારેય પણ પરિણમતો નથી, અને પરિણમે તો એ અપરિણામી ત્રિકાળી ધ્રુવ શુદ્ધ નાયક અભેદ ભગવાન આત્મા કહેવાતો નથી. ભગવાન આત્મા એ પરિણમતો જ નથી, એ સદાય અપરિણામી છે, ત્રિકાળ અપરિણામી. એક એક વસ્તુ છે, એના બે સ્વભાવ છે, એક અપરિણામી ત્રિકાળ સ્વભાવ અને એક પરિણમતો પર્યાયનો સ્વભાવ. આ એક વસ્તુના બે સ્વભાવ છે. હવે આ અનાદિ અનંત છે, પર્યાયનો સ્વભાવ ક્ષણે ક્ષણે એક સમય માત્ર એનું જીવન ઉત્પાદ જે સમય સમય થાય એ પર્યાયનો સ્વભાવ છે, અને દ્રવ્ય ત્રિકાળ અપરિણામી રહે, ત્રિકાળ કુટસ્થ રહે, ત્રિકાળ એકરૂપ રહે, ત્રિકાળ ક્યારે પણ પરિણમે નહીં, અનાદિ અનંત રહે એવું દ્રવ્યનો ત્રિકાળ અનાદિ અનંત શુદ્ધ પરિપૂર્ણ વર્તમાનની અંદરમાં પરિપૂર્ણ એવો સ્વભાવ વર્તમાનમાં છે. ભગવાન આત્મા ક્યારેય પણ અપૂર્ણ હોતો જ નથી. અપૂર્ણતા પર્યાયમાં હોય છે તો એ પર્યાયની અંદરમાં પૂર્ણતા પ્રગટ થાય છે, પણ દ્રવ્ય તો ત્રિકાળ પૂર્ણ. આ છઠ્ઠી ગાથાનો જે પહેલો પેરેગ્રાફ છે, કદાચ આપણે વધારે વિસ્તારથી લેવો હશે તો ભવિષ્યની અંદરમાં લેશું, જેની અંદરમાં આ વાત આચાર્ય ભગવાને સ્પષ્ટ કરી છે કે ત્રિકાળી શુદ્ધાત્મા જે છે એ અનાદિ અનંત છે, એનો ક્યારેય ઉત્પાદ થતો નથી, એનો ક્યારેય નાશ થતો નથી, એનો ક્યારેય પ્રગટ કરવા રૂપ નથી, એ તો હંમેશા નિત્ય ઉદ્યોત રૂપ છે, એ સ્પષ્ટ પ્રકાશમાન છે. એવો જે જ્ઞાયક એક ભાવ છે, ત્રિકાળ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, વર્તમાનની અંદરમાં પરિપૂર્ણ છે, અને એ અપરિણામી છે, ક્યારે પણ પરિણમતો નથી, ધ્રુવ છે, કુટસ્થ છે, ત્રિકાળી છે, અને પર્યાય પ્રત્યેક સમયે પરિણમતી બદલતી પલટતી છે. હવે એ પર્યાયની અંદરમાં જે પર્યાય પ્રત્યેક સમયે પલટે છે, પરિણમે છે, એનો પ્રત્યેક સમયે જે ઉત્પાદ થાય છે એની અંદરમાં જ્ઞાન થાય છે. એ જ્ઞાનના પરિણામની અંદરમાં એનો સ્વચ્છત્વ સ્વભાવને કારણે, એનો નિર્મળ સ્વભાવને કારણે સ્વ અને પર એ જ્ઞાનની અંદરમાં પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, ઝળકે છે. તે જીવની તે સમયે જ્યાં દ્રષ્ટિ પડે છે, રાગ જણાય છે, ભગવાન જણાય છે, ગુરુદેવ જણાય છે, ત્યાં દ્રષ્ટિ પડે છે તો રાગ ઉત્પન્ન થાય છે, વિકલ્પ ઉત્પન્ન થાય છે અને સંસાર ચાલે છે. અને એ જ જ્ઞાન પર્યાયની અંદરમાં ભગવાન આત્મા જણાય છે, એ દ્રષ્ટિ ભગવાન આત્મા ઉપર જાય, ભગવાન આત્મા ઉપર પડે તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં જન્મ થાય છે. સમય એક છે, પર્યાય એક છે, કાર્ય બે થાય છે. બે કાર્યની અંદરમાં કાર્ય બે, પ્રતિભાસ બે, પણ લક્ષ એક સમયે એક. પર્યાય એક, પ્રતિભાસ બે નો, લક્ષ એક નો. પરના લક્ષે સંસાર ઉભો થાય અને સ્વના લક્ષે સમ્યક્તો ઉભું થાય એવી અલૌકિક સુંદર અદ્ભુત વ્યવસ્થા છે, અને એના માટે આ છઠ્ઠી ગાથાને સાંગોપાંગ ગુરુદેવના આધારે, કોઈ વિદ્વાનોના આધારે નહીં, ગુરુદેવના આધારે, ગુરુદેવને સાક્ષી રાખીને, ગુરુદેવના અક્ષર શબ્દોને સમજીને, એમના હૃદયને સમજીને, એમના અંતરંગની અંદરમાં ઉતરીને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એક છઠ્ઠી ગાથા બસ છે. છઠ્ઠી ગાથા એટલે આખા જૈન શાસનનો નિચોડ છે. છઠ્ઠ ગુરુદેવ શ્રી કહે છે આ છઠ્ઠી ગાથાની અંદરમાં કે સમયસારમાં છઠ્ઠી ગાથા અને અગિયારમી ગાથા બસ બધું આવી ગયું એની અંદર. અગિયારમી ગાથાને જૈન દર્શનનો પ્રાણ કીધો અને છઠ્ઠી ગાથાને સમયસારનો સાર, આખું સમયસાર આ છઠ્ઠી ગાથાની અંદરમાં સમાય છે. આપણે જીરા પડીને બધી વાત મસ્તિષ્કની અંદરમાં ભેગી ન કરીને જ્યારે જે વિષય ઉપર ચર્ચા ચાલતી હોય એને એ વિષય જે હોય આજે ગુરુદેવ આપણને જે કહેવા માંગતા હોય. કારણ કે આપણી અનાદિથી ટેવ એવી પડી છે કે ભગવાનની પાસે તો બે કલાક જઈને પૂજા કરીએ છીએ, એટલે આપણે ભગવાનની પાસે વક્તા બની જઈએ છીએ ને ભગવાનને શ્રોતા બનાવી દઈએ છીએ. પણ ભગવાન જ્યારે ઉપદેશ દેવા આવે છે ત્યારે આપણે ઘરે ચાલ્યા જઈએ, એટલે ભગવાનને આપણે વક્તા જ નથી બનવા દેતા. જો ભગવાનને વક્તા બનવા દે અને પોતે શ્રોતા બને તો આ ગુરુદેવ રૂપી ભગવાને વક્તા તરીકે તીર્થંકર જેવું કામ કર્યું છે. ભગવાન આત્માને શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી, જ્ઞાનના દ્રષ્ટિકોણથી, પ્રમાણ જ્ઞાનના દ્રષ્ટિકોણથી, અનુભૂતિના દ્રષ્ટિકોણથી આખો આત્મા જેમ છે તેમ અત્યંત 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 સ્પષ્ટ, કોઈ પણ ગૂંચ વગર, કોઈ પણ મૂંઝવણ વગર, કોઈ પણ પરેશાની ન થાય એ રીતે સમજાયું છે. આપણે એક આઉટલાઈન નક્કી કરવી જરૂરી છે કે ભાઈ આપણે શું સમજવું છે. છઠ્ઠી ગાથાનો જે પ્રશ્ન છે, શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એટલી વસ્તુ સાથે આપણે પ્રયોજન રાખીને એટલા વિષયના સંદર્ભમાં જો આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો ભગવાન આત્મા, ભગવાન આત્મા એટલે દ્રષ્ટિનો વિષય, ભગવાન આત્મા એટલે સમ્યક દર્શનનો વિષય, એ હું છું એવું અહમ થતા. કારણ કે આજે ગુરુદેવશ્રીનો પણ 124મો જન્મદિવસ છે, એટલે જેમ શરૂઆતમાં કહ્યું એમ, એકનું શ્રદ્ધાન, બેનું જ્ઞાન, ચાર ગતિનો અભાવ. એક એટલે એકનું શ્રદ્ધાન, બે એટલે બેનું જ્ઞાન, દ્રવ્ય પર્યાયનું જ્ઞાન, અને ચાર એટલે ચાર ગતિનો અભાવ જે પુરુષને થઈ ચૂક્યો હતો, એવા આપણા ઉપકારી ગુરુદેવની વાત ધીરા પડીને, ધીમા થઈને આ છઠ્ઠી ગાથાનો જે વિષય જે છે, શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, શુદ્ધાત્મા કોણ છે એને સમજીએ. અહીંયા આત્મા કોણ છે એ વાત આચાર્ય ભગવાને બીજી ગાથામાં કીધી કે આત્મા કોણ છે. આત્મા
કેવો છે? હું એક શબ્દ, એક ક્વેશ્ચન પૂછું ભાઈ? હા, મને ક્વેશ્ચન હતો કે પર્યાય અને દ્રવ્ય જુદા છે, તો પર્યાયનું જ્ઞાન દ્રવ્યમાં ક્યાંથી, દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં કેવી રીતે આવી જાય છે?
જ્યારે પર્યાયથી આપણે વાત કરીએ છીએ ત્યારે પર્યાય દ્રવ્યથી કથંચિત ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. વાત દ્રષ્ટિના વિષયની જ્યારે કરીએ છીએ, એટલે કે દ્રવ્યથી જ્યારે કરીએ છીએ ત્યારે દ્રવ્ય પર્યાયથી સર્વતા ભિન્ન છે, અને વાત જ્યારે પર્યાયથી કરીએ છીએ ત્યારે પર્યાય દ્રવ્યથી કથંચિત ભિન્ન પણ છે અને અભિન્નથી છે. જ્ઞાનથી વાત કરીએ તો કથંચિત ભિન્ન અભિન્ન, અને દ્રષ્ટિથી વાત કરીએ, શ્રદ્ધાના વિષયથી વાત કરીએ, સમ્યક દર્શનના વિષયથી વાત કરીએ, અનુભૂતિના વિષયથી વાત કરીએ, મોક્ષ માર્ગના વિષયથી વાત કરીએ, તો દ્રવ્ય અને પર્યાય સર્વથા ભિન્ન.
આપણું ધ્યાન સ્થિર નથી રહેતું, અને આપણે દ્રવ્ય તો કુટસ્થ અને સ્થિર છે એનું ધ્યાન નથી કરી શકતા, એટલે આપણે પર્યાયનું એ વખતે જયારે ધ્યાનમાં બેસીએ ત્યારે પર્યાયનું ધ્યાન નથી કરતા, સીધ પરમાત્માનું આત્માનું ધ્યાન કરીએ છીએ, પણ પર્યાય વખતે અલગ જ અધરથી થાય છે આકાશમાંથી એવું તો નથી.
એ સંદર્ભની અંદરમાં કોઈ પણ એમ કહેતું નથી કે પર્યાય આકાશથી થાય છે. પર્યાય અને દ્રવ્ય બંને મળીને સાવ સાચી છે. હેલો,
હા હા ભાઈ બોલો. હા બરાબર,
દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ વાત 100% છે. પર્યાય આકાશમાંથી નથી આવતી, પર્યાય અંદરથી આવે છે. પર્યાય અંદરથી આવે છે અને પર્યાય અંદરમાં જાય છે. પર્યાય પારિણામિક ભાવમાંથી આવે છે અને પારિણામિક ભાવમાં જાય છે. પણ શું એ પર્યાય જે પારિણામિક ભાવમાંથી આવે છે એ રાગને લઈને આવે છે અંદરથી? એ રાગને અંદરથી લઈને નથી આવતી. એ પર્યાય જે જાય છે તો રાગને અંદરથી લઈને જાય છે. જો પર્યાય અંદરથી રાગને લઈને આવતી હોય તો દ્રવ્ય અશુદ્ધતાનો પિંડ કહેવાશે, અને જો પર્યાય અંદરમાં રાગને લઈને જતી હોય તો પણ એ અશુદ્ધતાનો પિંડ કહેવાશે. તો આ પર્યાય પારિણામિક ભાવમાંથી આવે છે, એ રાગને લઈને નથી આવતી, રાગને લઈને નથી જતી. એક વાત, હવે આ પર્યાય અંદરથી આવે છે અને પર્યાય દ્રવ્યથી અભિન્ન છે એ વાત તો આપણે અનાદિકાળની અંદરમાં અનંત વખત સમજી. પણ તમે એમ કહો પર્યાય અને દ્રવ્ય સર્વથા ભિન્ન છે કે સર્વથા અભિન્ન છે? જો સર્વતા અભિન હોય તો દ્રવ્ય પર્યાય બે સ્વભાવથી જ નહીં થાય. અને સર્વતા ભિન્ન છે એવું 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 જ્ઞાન અપેક્ષા કથનચિત ભિન્ન છે એ વાત સાવ સાચી છે, પણ દ્રષ્ટિ અપેક્ષા સર્વતા ભિન્ન છે કે કથનચિત ભિન્ન?
તમારે જ્યારે સુધારમાં પામવું હોય ત્યારે પર્યાયને ભિન્ન ગણવાની હોય છે કે હું શુદ્ધ ત્રિકાળી છું એનું ધ્યાન ધરવાનું હોય છે?
હા, હું શુદ્ધ ત્રિકાળી છું તો બસ, અંદર ધ્યાન કરવાની વ્યવસ્થા નથી. સૌથી પહેલા તો હું જે છું એવા લક્ષે ધ્યાન થાય છે, ધ્યાન કરવાની કોઈ વ્યવસ્થા નથી. આપણા જૈન દર્શનની અંદરમાં હું જે છું, હું પરમાત્મા છું, હું શુદ્ધ છું, હું ત્રિકાળી છું એવા ધ્યેયનું લક્ષ્ય થતા ધ્યાન થાય છે, ધ્યાન કરવાની વ્યવસ્થા નથી. ધ્યાન જે કરવા જાય છે એ કરતા બુદ્ધિ સાથે ચાલે છે, અને હું પરમાત્મા છું એવા ધ્યેયના લક્ષ્યની અંદરમાં અકર્તા સ્વભાવના જોરની અંદરમાં પરિણામ સહેજ સ્વભાવની અંદરમાં સ્થિર થઈ જતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે જેની અપેક્ષા એ નહીં, હું હું ધ્યેય છું કે નહીં, હું પણ હું ભાનુબેન પણ છું ને હું હિનાબેન પણ છું એવું તમે ક્યારે ક્યારે માનો છો? શ્રદ્ધા એટલે આઈ, શ્રદ્ધા એટલે હું, શ્રદ્ધા એટલે અહમ, શ્રદ્ધા એટલે એકત્વ, શ્રદ્ધા એટલે લક્ષ, શ્રદ્ધા એટલે સમ્યક દર્શનનો વિષય. હવે આની અંદરમાં હું ભાનુબેન છું એવું પણ માનું છું અને હું હિનાબેન છું એવું પણ માનું છું એવું તમને ક્યારે થાય છે? અહમ ન હોય, અહમ એક સમયે એક નું હોય. અનાદિકાળ થી જીવે પર્યાય ની અંદર માં અહમ કર્યું છે, પર્યાય ની અંદર માં હું પણ કર્યું છે, એટલે એ અનાદિકાળ થી મિથ્યા દ્રષ્ટિ થઈને નિત્ય જ્ઞાની થઈને સંસારની અંદરમાં પરિભ્રમણ કરે છે. એ જ જીવ પાછો વળીને ત્રિકાળીની અંદરમાં અહમ કરે તો ક્ષણ માત્રની અંદરમાં સમ્યક દર્શન થાય એવી અદ્ભુત અલૌકિક જૈન દર્શનની વ્યવસ્થા છે. એને એક સમય પણ ત્રિકાળીની અંદરમાં અહમ નથી કર્યો.
થેન્ક યુ પ્રકાશભાઈ. આપણો ટાઈમ પણ થવા આવ્યો છે. આપણે તો આ શુદ્ધાત્માની વાત પ્રકાશભાઈથી કલાકો સુધી સાંભળી શકીએ એવી વાતો, ગુરુદેવના પરિચય સાથેની બધી વાતો સાંભળ્યા જ કરીએ, પણ આપણે ટાઈમની લિમિટ છે. પ્રકાશભાઈ, બહુ જ સરસ વાતો તમે આજે સંભળાવી. આજે આપણો પાવન દિવસ છે અને એના ઉપર પણ ક્રીમ લગાવ્યું છે. હિનાબેન, જીવાણી સ્તુતિ.
હા જી, કરું છું. કેમ ઉપકારી જીનવાણી, સહજ ગાયક બતાયા હૈ, હુઆ નિર્ભાર અંતર મેં, પરમ આનંદ છાયા હૈ, અહો પરિપૂર્ણ જ્ઞાતારૂપ, પ્રભુ અક્ષયમય વિભવમય હો, સહજ હી તૃપ્ત નિજ મેહિ, ન બાહર કુછ સુહાયા હૈ, જ્ઞાન આનંદમય અમૃત, ધર્મ માતા પિલાયા હૈ, નહીં અબ લોક કી ચિંતા, નહીં કર્મોં કા ભય કિંચિત, હે યનિષ્કામ ધ્રુવ ગાયક, અહો દ્રષ્ટિ મે આયા હૈ, મિટી ભ્રાંતિ મિલી શાંતિ, તત્વ નિકાંતમય જાના, સાર્વિત રાગતા પાકર, શીશ સવિનય નવાયા હૈ, સાર્વિત રાગતા પાકર, શીશ સવિનય નવાયા હૈ. જય હો જીનવાની માતા.
બધા એક એનાઉન્સમેન્ટ પ્રકાશભાઈ ના પ્રવચન ક્યાંથી ઉપલબ્ધ થાય તે માટે ખબરજો કિરીટભાઈ જયકારા.
ઓકે. અંતર્મુખ મુદ્રાવન સર્વ જિનેશ્વર દેવ નો જય હો. દ્વાદશાંગ જીન મુખોદભવા જીન વાણી માત નો જય હો. ઓમકાર દિવ્ય ધ્વની ના મંગલ સંદેશા લાવનાર પંચ સમાગમ ના રચયિતા નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષી કુંદકુંદ આચાર્ય દેવ નો જય હો. ભરત ક્ષેત્ર માં કુંદકુંદ આચાર્ય દેવ નું શાસન ચલાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક જીનેન્દ્ર માર્ગ પ્રભાવક જીનવાણી ના રહસ્ય ઉદ્ઘાટક જીનેન્દ્ર માર્ગ દાતા પરમ તારણહાર પરમ કૃપાળુ કહાન ગુરુ દેવ નો જય હો.
કહાન
ગુરુ નો મહિમા પ્રકાશક સમ્યક રુદ્ધિધારક વશમૂર્તિ ભગવતી માત નો જય હો. ધન્ય એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ નો જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય હો.
જય હો.
પ્રકાશભાઈ ના પ્રવચન નો જેને વધારે સાંભળવા હોય તો adhyatmavani.com તેના ઉપર દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ઉપરના પ્રવચનો ઉપલબ્ધ છે. તો જેને લાભ લેવો હોય તેમાંથી લઈ શકો છો. અને આજે સાંજે આપણે વિવેકજી ઉત્તમચંદજી જૈનના સન ડૉક્ટર વિવેક જૈનનું સ્વાધ્યાય આજે સાંજે થશે ઇન્ટરવ્યૂ ફોર્મમાં. તો 8:30-9:30 આપણે બધા મળશું ત્યારે. જય જિનેન્દ્ર બધા.
જય જિનેન્દ્ર. તમે adhyatmavani.com
આજનું પ્રવચન આપણે જે આપણી વેબસાઈટ છે www.jainism.us એના ઉપર અપલોડ થઈ જશે. એટલે આ ગુરુદેવના ગઈકાલનું આજનું પ્રવચન તેમાં અપલોડ થઈ જશે. તો એક બે દિવસ પછી તમે બધા ચેક કરી શકો છો. ભાવીભાઈએ ઈમેલ મોકલી છે પણ જે ભાવીભાઈના લિસ્ટ ઉપર કે ન હોય તો એ લોકોને જાણ કરવા માટે કે આપણે આ છે. ભાવીભાઈ થેન્ક યુ. તો
ભાવીભાઈ પ્રકાશભાઈ નું ઈમેલ કેવું કઈ છે કે જેથી કઈ સવાલ મોકલવો હોય તો મોકલી શકાય?
ઓકે. હા,
થેન્ક યુ.
ભાનુબેન, હાજી બોલો. રમેશભાઈ,
નહીં, હું નવીન છું. આજનું લેક્ચર તમે કઈ સાઇટ પર તમે કીધું કે ડાઉનલોડ થશે?
આજનું અમારે જે વેબસાઇટ છે મોનાની www.jainism.us એના ઉપર આપણે થશે લોડ.
ઓકે, ગોટ ઈટ.
હા, ના ના ના, કઈ વાંધો નહીં. કોઈને પણ બીજો ક્વેશ્ચન હોય કે ન સાંભળવામાં આવ્યું હોય તો બધા પૂછી શકો છો. આપણે બધા સ્વાધ્યાયીઓ છીએ, અહીંયા એકબીજાને મદદ કરવા માટે છીએ. અને બધાનો એક જ ધ્યેય છે કે તું પરમાત્મા છો એ નક્કી કર.
અને આપણે પ્રવચન, ઓકે, ગો
ઓન. જી બોલો.
તમે તરત જ લોડ કરવાના છો કે યુઝ્યુઅલી ઇટ ટેક્સ ટાઈમ?
એટલે સોરી, એ છે ને કે અમારા જે બધા ટેકનિકલ સાઇડ વાળા છે એ લોકો છે ને કે ઇટ ટેક્સ અ લિટલ વાઇલ. એટલે મે બી એકાદક દીમાં કે ચેક કરી શકો છો તમે. અને જય જીનેન્દ્ર બધા, અને થેન્ક યુ બધા, બધાની સહાય થી આપણે
આપણે પ્રવચન નવનીત ના એમણે ચાર ભાગ કયા હતા ને?
હા, પ્રવચન નવનીત તમે યુ કેન ચેક ઇટ આઉટ atmadharam.com માં. હા, એના ચાર ભાગ છે.
બે જ ભાગ છે એની અંદર.
ઓ, બે ભાગ જ છે. ઓકે, એટલે મને બહુ નથી ખબર, મે બી રજનીભાઈ ને ખબર હશે કે કેટલા ભાગ છે. પણ આ પ્રવચન, હા, પ્રવચન નવનીત ઉપરના ચેતનભાઈ મહેતાના પણ યુટ્યુબ ઉપર બહુ જ સરસ પ્રવચનો છે. તો એ પણ તમને ટાઈમ હોય તો તમે છે ને કે એ આ બધું એણે પ્રવચન નવનીતમાંથી લીધા છે પ્રવચનો એના ગુરુદેવના સ્વાધ્યાય સાંભળીને તેના ગ્રુપને, તો તે પણ સાંભળી શકો છો. Just to share.
Banubin, if you need, I have all four parts and I can send it out to you and you can distribute to people, all Pravachan and only four parts, no?
Okay, you have them online.
Atmadharma.com there are only two parts, but I have all four parts and I'll send it out to you and you can distribute to the people, okay?
That will be great. એટલે જો તમે, હા, સાચા ઇન્ફોર્મ માં બી મૂકવો